ભગવાનની પવિત્ર વ્રજ લીલાઓને શરૂ કરતા પહેલા ઠાકુર ભક્તિ વિનોદે લખેલું એક બહુ સુંદર નાનું ભજન આવો પ્રારંભ કરીએ.
જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ, જય રાધા માધવ કુંજ બિહારી, 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 ગોપી જન વલ્લભ ગિરિવર ધારી, 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 यशोदानंदन व्रज जन रंजन
सरकार कन्हैया ले चल परली पार
सवरिया ले चल परली पार
कन्हैया ले चल परली पार
कन्हैया ले चल परली पार
जहां विराजे राधा
Yeah.
चल परली पार
संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरिनाम संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे
आओ भगवान गुरु अने हरि ने प्रसन्न करवा माटे मंगलाचरण नु उच्चारण करिए
ओम नमो भगवते वासुदेवाय व्यासम ततो जय मुदीरये नष्ट प्रायेषु अभद्रेषु भागवत सेवया
भागवत सेवया
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नंदनाय च नंद गोपकुमाराय हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम हरे राम
श्री गुरुवे गौरचन्द्राय
कृष्णाय कृष्ण भक्ताय
कृष्णाय कृष्ण भक्ताय
तद भक्ताय नमो नमः
तद भक्ताय नमो नमः
कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तम हृदयारविन्द भवं भवानी सहितं नमामि नीलांबुजश्याम मलकोमलांगो सीता समारो कृतवामभागम् बाणो महाचार वक्चारुचापम् नमामि रामं रघुवंशनाथम् नमामि रामं रघुवंशनाथं यस्या कदापि वसनां चलखेलनोत्थ धन्याति धन पवने न कृतार्थमानी योगिन्द्र दुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु ऋषभा नुभुवो दिशे वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरादरुणबिं बफलधरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वहं न जाने प्रचोदिताये न पुरा सरस्वती वितन्वता ज स्यसतिं स्मृतिं हृदि स्वलक्षणा प्रा दुर्भूत् किलास्यत समे ऋषीणां ऋषभ प्रसीदता भूतेर्महद्भि यै मा पुरो विभो निर्माय यशेते यदमोषुवोर्षः भुङ्क्ते गुणांशो दशषोडशात्मक सोलङ्कृचेष्ट भगवान् वचांसि मे करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पात्र पुटे श्रयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे
સ્વાગત છે બધા ભક્તોનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત. આજે આ સપ્તાહ પારાયણનો પંચમ દિવસ. સૌ પ્રથમ આપ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે શાંતિથી કથાને શ્રવણ કરવા માટે ભગવાનની આ કથાઓને સાંભળી તમારા જીવનને ધન્ય કરવા માટે પ્રતિ દિવસ તમારા જીવનમાંથી સમય કાઢી અને આપ સૌ શ્રોતાઓ અહીંયા ઉપસ્થિત થાવ છો. એટલા માટે વાસ્તવમાં તમે બધા ભક્તો ભૂરી ભૂરી ધન્યવાદને પાત્ર છો. ગત સત્રમાં આપણે કથાનું શ્રવણ કર્યું કે પરીક્ષિત મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પોતાની ઉપર અને પોતાના પૂર્વજો પાંડવો ઉપર કરેલા ઉપકારોને યાદ કરી એક પછી એક ઉપકાર સુખદેવ ગોસ્વામીને જણાવે અને એ ઉપકારોને જણાવતા જણાવતા પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે અને જિજ્ઞાસાને પ્રગટ કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં મેં તમને જે કાંઈ પૂછ્યું છે અને જે કાંઈ હવે મારે પૂછવાનું બાકી છે એ બધાના વિષયમાં તમે અમને જણાવો. ત્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજના એ ઉત્તરથી પરમ પ્રસન્ન થાય, પરીક્ષિત મહારાજની જિજ્ઞાસા જોઈ અને સુખદેવ ગોસ્વામી પ્રસન્ન થઈ પરીક્ષિત મહારાજનું અભિવાદન કરે અને કહે છે કે જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરવું હોય તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ જિજ્ઞાસા હોવી જોઈએ. જ્યારે જ્યારે વ્યક્તિના હૃદયમાં સત્ય જિજ્ઞાસા પ્રગટ થાય ત્યારે શાસ્ત્રમાં એવું જોવામાં આવે છે કે ભગવાનની કૃપાથી કોઈ ને કોઈ વ્યક્તિ એ જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે એ સ્થાન ઉપર ઉપસ્થિત થઈ જાય. આ ભાગવતનો પ્રારંભ કરતા પહેલા નૈમિષારણ્યના 88,000 ઋષિ મુનિઓ જિજ્ઞાસા કરે એને સૂત ગોસ્વામી પ્રાપ્ત થાય. પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે અને સુખદેવ ગોસ્વામી પ્રાપ્ત થાય. ધુંધુકારીની જિજ્ઞાસા છે અને ગૌકર્ણ પ્રાપ્ત થાય. અનેક અનેક જગ્યાએ ભગવાન સત્ય જિજ્ઞાસા જ્યાં છે ત્યાં વૈષ્ણવોને મોકલે છે. અને ભક્તો, કથા કહેવા વાળા ઘણા લોકો મળે છે, જ્ઞાન આપવા વાળા ઘણા લોકો મળે છે, પણ એ જ્ઞાન આત્મસાત ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી હૃદયમાં જિજ્ઞાસા નહીં હોય. ભક્તોના સમાજમાં તમે બેઠા હશો, ભક્તોની પાસે તમે બેઠા હશો, પણ જો તમે જિજ્ઞાસા નહીં કરો તો જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો. એટલા માટે ભગવાન ગીતામાં એક બહુ સુંદર શ્લોક બતાવે, તદ્વિદ્વિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. જ્યારે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુની શરણમાં જવું જોઈએ. કેવી રીતે? તો કહે છે, તદ્વિદ્વિ પ્રણિપાતે, નમ્રતાપૂર્વક બે હાથ જોડી ગુરુને પ્રણામ કરી અને સૌથી પહેલા ગુરુની સેવા કરવી જોઈએ. સેવા કરતા કરતા ગુરુ જ્યારે પ્રસન્ન થઈ જાય ત્યારે એ ગુરુના હૃદયમાં રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન એ સેવાના માધ્યમથી આપોઆપ બહાર પ્રગટ થઈ જાય. અને ત્યારે એ ગુરુની કૃપાથી શિષ્યના હૃદયમાં જ્ઞાનની સ્ફૂર્ણા થઈ જાય છે. એટલે પરીક્ષિત મહારાજની બહુ સુંદર જિજ્ઞાસા જોઈ સુત ગોસ્વામી કહે છે, એવમ નિશમ્ય ભૃગુનંદન. ભૃગુનંદન શૌનકજીને કહી રહ્યા છે, હે શૌનકજી, સાધુ વાદમ વૈયાસકી. વૈયાસકી સુખદેવ ગોસ્વામીને કહે છે કે ભગવાન વૈયાસકીએ પરીક્ષિત મહારાજને સાધુ વાદમ એના પ્રશ્નનું અભિવાદન કર્યું, એના પ્રશ્નને સ્વીકાર કર્યો. પ્રશ્નને સાંભળી અને સુખદેવ ગોસ્વામી પ્રસન્ન થયા. કારણ શું છે? કારણ આપતા કહે છે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત, આ સંસારની અંદર ગંગા નદી જેમ ત્રણેય લોકને પાવન કરે, બ્રહ્મલોકથી લઈ અને પાતાળ લોક સુધી વહેતી ગંગા એ ત્રિભુવનને જેમ પવિત્ર કરે, ગંગામાં જે વ્યક્તિ સ્નાન કરે એ કદાચ પાપી હોય, પુણ્યશાળી હોય, પવિત્ર હોય, અપવિત્ર હોય, પ્રત્યેક લોકોને ગંગા પવિત્ર કરે એમ તમારો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તે ગંગાની સમાન છે. બહુ ઉત્તમ પ્રશ્ન છે. શું કામ? કારણ કે તમારા પ્રશ્નથી ત્રણ વ્યક્તિ પવિત્ર થાય, જેમ ગંગાના સ્પર્શથી ત્રણેય લોક પાવન થાય. એમ કહે છે પરીક્ષિત, તમારો પ્રશ્ન એવો છે જેનાથી પૂછવા વાળા વ્યક્તિ, એનો ઉત્તર આપવા વાળો વ્યક્તિ અને એ પ્રશ્ન અને ઉત્તરને સાંભળવા વાળા જે વ્યક્તિ છે એ ત્રણેય વ્યક્તિઓ પ્રશ્નને સાંભળી અને પ્રસન્ન થાય છે. એ ત્રણેય વ્યક્તિઓનું કલ્યાણ થાય છે. એટલા માટે સુખદેવ ગોસ્વામી ભૂરી ભૂરી ધન્યવાદ આપે પરીક્ષિત મહારાજ. પ્રશ્નો તો પરીક્ષિત મહારાજે ભાગવતમાં પહેલાય કર્યા છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે સુખદેવ ગોસ્વામી અહીંયા શા માટે ધન્યવાદ કરી રહ્યા છે? આગળ પ્રથમ સ્કંદમાં, દ્વિતીય સ્કંદમાં, તૃતીય, નવ સ્કંદમાં અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે, પણ આ પ્રશ્ન માટે એમને વિશેષ ધન્યવાદ આપી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી જે કથા ચાલતી હતી ને ભક્તો, નવમ સ્કંદ સુધીની કથા જે હતી એ સ્વાભાવિક કથા હતી, અને હવે પરીક્ષિત મહારાજ જે જિજ્ઞાસા કરી રહ્યા છે એ જિજ્ઞાસા આ સંસારના પૂર્ણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં જિજ્ઞાસા કરી છે. એટલે સુખદેવ ગોસ્વામી ઓર વધારે પ્રસન્ન થયા કે પરીક્ષિત, તે કૃષ્ણના વિષયમાં જિજ્ઞાસા કરી છે એટલે તમને કૃષ્ણ લીલા, કૃષ્ણ કથા સાંભળવાનો આનંદ મળશે અને મને કૃષ્ણ કથાનું કીર્તન કરવાનો આનંદ મળશે, મને કથા કહેવાનો અવસર મળશે અને મારા બોલવાથી, તમારા સાંભળવાથી જે હજારો હજારો ઋષિ મુનિઓ ગંગાના તટ ઉપર બેઠા છે અને ભવિષ્યમાં જે લોકો આ કથાને સાંભળવાના છે, કારણ કે સુત ગોસ્વામી એ વખતે સુખદેવ ગોસ્વામીની પાસે બેઠા હતા અને સુખદેવ ગોસ્વામી કહે છે કે આ સુત ગોસ્વામી ભવિષ્યમાં ભાગવતની કથા કરશે. એટલે તારું મારું અને આપણા બે વચ્ચે થયેલા સંવાદથી સંપૂર્ણ સંસારનું કલ્યાણ થવાનું છે. એટલે આ જિજ્ઞાસાથી સુખદેવ ગોસ્વામી પરમ પ્રસન્ન છે. ત્યારે પરીક્ષિત મહારાજના પ્રશ્નો આપણે સાંભળ્યા, એ પ્રશ્નોને સમાપ્ત કરતા સુખદેવ ગોસ્વામી બોલવાનો પ્રારંભ કરે. ભાગવતના દશમ સ્કંદ પ્રથમ અધ્યાય શ્રી શુક ઉવાચ. સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, એકદા એક સમયની વાત છે, વર્તમાન જે ચતુર્યુગ છે એ વર્તમાન ચતુર્યુગના દ્વાપરમાં, એક ચતુર્યુગમાં ચાર યુગ છે, આપણે વર્ણન પહેલા સાંભળ્યું સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને કલયુગ. તો વર્તમાન ચતુર્યુગીના દ્વાપર યુગના અંતમાં આ સંસારની અંદર લાખો લાખો રાજાઓ થયા, પણ કેવા? તો કહે છે લાખો રાજાઓ વેશ રાજાનો હતો પણ આસુરી સ્વભાવના, સ્વભાવ અસુરનો હતો. તો એ સમયે એક આચાર્ય બહુ સુંદર લખે કે આવા લાખો લાખો રાજાઓ એક સાથે આસુરી પ્રકૃતિના કેમ થઈ ગયા? કોઈ વ્યક્તિ કદાચ બગડે, એક પરિવારમાં 8-10 જણ રહેતા હોય અને 8-10 વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિનો સ્વભાવ ખરાબ હોય, પણ આખું પરિવાર ખરાબ થઈ જાય તો એની પાછળ નિશ્ચિત કોઈ વિશિષ્ટ કારણ છે. એટલા માટે આચાર્ય લખે છે કે લાખો લાખો રાજાઓ અસુરો થઈ ગયા. કારણ કે જ્યારે દેવાસુર સંગ્રામ થયો અને દેવાસુર સંગ્રામની અંદર જેટલા જેટલા અસુરોનું મૃત્યુ થયું, એ પ્રત્યેક અસુરો રાજાના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લઈને આવ્યા. અને એટલે વેશ રાજાનો હતો, અધિકાર રાજાનો હતો, પણ હૃદયથી જે સ્વભાવ હોવો જોઈએ એ જન્મજાત સ્વભાવ અસુરોનો હતો. અને એ બધા અસુરોએ મળી અને આ પૃથ્વી ઉપર આતંક ફેલાવવાનું ચાલુ કર્યું. એવો આતંક ફેલાવે જ્યાં જ્યાં કથાઓ થતી હોય, જ્યાં યજ્ઞો થતા હોય, તપસ્યા થતી હોય, એ બધું બંધ કરાવવા માંડ્યા. હરે કૃષ્ણા
કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
સામાન્ય ભૌતિક ચર્ચાઓ કરવા માટે ભગવાને 24 કલાક આપણને આપ્યા છે અને એ 24 કલાકમાંથી 2 કલાકનો સમય કાઢીને કથા સાંભળવા બેઠા છો અને તોય હજી આ બાજુ ચર્ચાઓ ચાલે છે. વાત આપણી મૂર્ખતાનું પ્રતીક છે. દુર્લભ એવી ભાગવત કથાઓ થઈ રહી છે અને અહીંયા બેહીને વાતો કરે છે. સમજવું જોઈએ ભગવાનની કથા ચાલતી હોય ત્યારે. તો એ દ્વાપરના અંતમાં લાખો અસુર રાજાઓ જ્યારે પ્રગટ થયા અને પૃથ્વી ઉપર આતંક ફેલાવવાનું ચાલુ કર્યું, જેટલું જેટલું પણ વૈદિક કાર્ય થઈ રહ્યું હતું એ વૈદિક કાર્યનો અંત કરી દીધો. કારણ કે અસુરોને ખબર પડી કે આ સંસારની અંદર સ્વર્ગ જો જીતવું હોય, અસુરોનું એક જ લક્ષ્ય છે સ્વર્ગ જીતવું, અને સ્વર્ગને જીતવા માટે દેવતાઓની શક્તિને કમજોર કરવી પડે, દેવતાઓની શક્તિને ક્ષીણ કરવી પડે. તો એ લોકોને ખબર પડી કે સામ સામે તો દેવતાઓને ક્યારેય જીતી નથી શકતા, પણ આ દેવતાઓની જે નબળાઈ છે ને એ પકડી લ્યો. જો વ્યક્તિ ગમે એટલો બળવાન હોય, ગમે એટલો બુદ્ધિમાન હોય, પણ આપણે ગુજરાતી ભાષામાં કહે ને, એની દુખતી નસ જો હાથમાં આવી જાય ને તો એ વ્યક્તિને તમે આરામથી આસાનીથી હરાવી શકો. અસુરોએ જોયું કે આ દેવતાઓની શક્તિ ક્ષીણ સેનાથી થાય, ત્યારે એ લોકોના હાથમાં એક કડી આવી અને ઈ કડી હતી કે પૃથ્વી ઉપર મનુષ્યો દ્વારા જે યજ્ઞ કરવામાં આવે, મનુષ્યો દ્વારા જે હવન કરવામાં આવે અને મનુષ્ય દ્વારા જે આહુતિ આપવામાં આવે, એ આહુતિથી આ દેવતાઓને પોષણ પ્રાપ્ત થાય છે, દેવતાઓ શક્તિમાન બને છે. તો એને નક્કી કર્યું કે દેવતાની શક્તિઓને જ અટકાવી દો. એટલે એ રાજાઓ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર આવી જેટલા જેટલા પણ ઋષિઓ હતા એને પરેશાન કરવાનું ચાલુ કર્યું, ભગવાનના ભક્ત હતા એને પરેશાન કરવાનું ચાલુ કર્યું. ભાગવતના સપ્તમ સ્કંદના ત્રીજા અધ્યાયમાં નારદ મુનિ કહે છે કે હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરીને પોતાના રાજ્યમાં આવ્યા ત્યારે એને સૌથી પહેલું ફરમાન બહાર પાડ્યું કે કોઈએ ભગવાનનું નામ લેવાનું નથી, કોઈએ તપસ્યા કરવાની નથી, કોઈ યજ્ઞ નથી કરવાનો, અને જે લોકોને આ કરવું હોય એને મારા રાજ્યની બહાર વહી જવું. જે લોકો ભગવાનની ભક્તિ કરે, કથા કરે, ભગવાનના વિષયમાં કઈ બોલે એવા બધા વ્યક્તિઓને એને રાજ્યથી બહાર કરી દીધા. અને રાજ્યમાં કોને રહેવાનું? તો કહે છે જે લોકોને પાપ કરવું હોય, ખોટું બોલવું હોય એવા વ્યક્તિને રાજ્યમાં કે બધાને એક એક બંગલા બનાવી દે, જે લોકો પાપ કરે ખોટું બોલે એને. કારણ કે અસુરોનો એ સ્વભાવ છે. અને ભક્તો, જ્યારે જ્યારે સમાજના રક્ષકો આસુરી વૃત્તિના થઈ જાય ત્યારે ત્યારે આ સમાજની અંદર પાપનું પ્રવર્તન ચાલુ થાય. કારણ કે જે દોષ મોટા વ્યક્તિઓમાં હોય ને એ જ દોષ નાના વ્યક્તિમાં આવે. સમાજના આ બધા રક્ષકો બન્યા, રાજાઓ બન્યા, પણ આસુરી સ્વભાવના કારણે પૃથ્વી ઉપર ઉત્પાત ચાલુ કરી દીધા. અને એ સમયે આસુરોના ઉત્પાતથી પૃથ્વી બહુ દુઃખી થાય. આક્રાંત, સંસ્કૃતમાં સુખદેવ ગોસ્વામી છે, આક્રાંત માને કે જે વાસ્તવમાં હૃદયથી રડતા હોય ને, જેનું રડવાનું વાસ્તવિક હોય એને આક્રાંત કહેવામાં આવે. પૃથ્વીને આક્રાંત કરતા જોઈ પણ પૃથ્વીએ વિચાર કર્યો કે આ દુઃખ કોને જઈને કહેવું, કોની પાસે જઈને આ દુઃખ કહેવું. ત્યારે એ પૃથ્વીના મનમાં વિચાર આવ્યો કે આ સંસારની રચના બ્રહ્માજીએ કરી છે, એટલે હું મારું જે દુઃખ છે એ દુઃખ હું બ્રહ્માજીને જઈને કહીશ. કારણ કે બ્રહ્માજી આ જગતના પિતા છે અને મારી વાત બ્રહ્માજી સાંભળશે. છતાં પૃથ્વીના મનમાં એક સંશય થયો કે હું બ્રહ્માજી પાસે જાઉં અને કદાચ બ્રહ્માજી મારી વાત ન સાંભળે તો. એટલે પૃથ્વીએ વિચાર કર્યો કંઈક એવું કરવું જોઈએ કે મારા કહેવા પહેલા બ્રહ્માજીને મને જોતા દયા પ્રગટ થઈ જાય, દયા આવી જાય એના હૃદયમાં. તો એ બ્રહ્માજીના હૃદયમાં દયા પ્રગટ કરવા માટે એ પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લીધું. કારણ કે ગાય એક એવું પ્રાણી છે ભક્તો, જેની ઉપર બધાને સહજ સ્વાભાવિક દયા હોય છે, નહીં દયા હોય. એકદમ દુબળી પતલી ગાય આંખમાં આંસુઓ સાથે એ પૃથ્વી જ્યારે બ્રહ્માજીની પાસે પહોંચે ત્યારે બ્રહ્માજી એને પૂછે, પૃથ્વી તમારા દુઃખનું શું કારણ છે, શા માટે તમે દુઃખી થઈ રહ્યા છો? ત્યારે પૃથ્વી આ બધી વસ્તુનું વર્ણન કરે, પ્રભુ મારી ઉપર અનેક અનેક વસ્તુઓનું નિર્માણ થયું છે, લાખો લાખો મનુષ્યો મારી ઉપર વાસ કરે, કરોડો કરોડો લોકો મારી ઉપર ખેતી કરે, હળ ચલાવે મારા શરીર ઉપર, મારી ઉપર ભગવાન દ્વારા તમે જ મોટા મોટા પહાડોની રચના કરી છે, મોટા મોટા સમુદ્રોની રચના કરી છે, મોટા મોટા જંગલો વૃક્ષોની રચના થઈ છે. બ્રહ્માજી આ બધાથી મને દુઃખ નથી, આનાથી મને ભાર નથી લાગતો. ત્યારે કહે છે કે મને ભાર એક જ વસ્તુનો લાગે છે અને એ ભાર છે આ સંસારની અંદર જે લોકો પાપ કરી રહ્યા છે એ પાપીઓના પાપનો મને સૌથી વધારે ભાર લાગ્યો છે. બ્રહ્માજી આ પાપીઓના આતંકમાંથી બચાવવાનો કંઈક રસ્તો આપો, મને કંઈક એવું કાર્ય કરો જેનાથી આ પૃથ્વી પર લોકો પાપ કરતા બંધ થાય. અને જ્યારે આ સંસારના લોકો પાપ કરતા બંધ થશે ને ત્યારે બ્રહ્માજી હું સુખી થઈ જઈશ. અને જો બ્રહ્માજી એ ભાગવતમાં લખ્યું છે, બ્રહ્માજી એ પૃથ્વીની વાત બહુ શાંતિથી સાંભળી સાંભળી અને એ વાતનું અનુમોદન કર્યું એને. ત્યારે આચાર્ય બહુ સુંદર સિદ્ધાંત બતાવે કે જ્યારે જ્યારે આ સંસારમાં આપણાથી કોઈ નાનો વ્યક્તિ દુખી થઈને આપણી પાસે મદદ માંગવા માટે આવે, અથવા ક્યારેક ક્યારેક કોઈ નાનો વ્યક્તિ પોતાના દુઃખને વ્યક્ત કરતો હોય, એનું દુઃખ આપણી સામે પ્રગટ કરતા હોય, એ સમયે એના દુઃખને શાંતિથી સાંભળવું એ પ્રત્યેક મોટા વ્યક્તિઓનો ધર્મ છે. સાંભળવું જોઈએ દુઃખને, કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે પોતાનું દુઃખ આપણી સામે રજૂ કરે, એ દુઃખથી એ વ્યક્તિનું હૃદય એકદમ હળવું ફૂલ જેવું થઈ જાય. એને એવો અહેસાસ થાય કે મને કોઈએ બહુ મોટો સહારો આપી દીધો છે. એટલે બ્રહ્માજીએ પૃથ્વીની વાત બહુ શાંતિથી સાંભળી અને એ સમયમાં પ્રત્યેક દેવતાઓ, સ્વર્ગની અંદર રહેવા વાળા 33 કરોડ દેવી દેવતાઓ એ બ્રહ્મલોકની અંદર ઉપસ્થિત થાય. ત્યારે આચાર્ય એક બહુ સુંદર પ્રશ્ન ઉઠાવે ભક્તો, કે પૃથ્વીને જો બ્રહ્માજી પાસે જાવું તું તો એ પૃથ્વી બ્રહ્માજી પાસે ડાયરેક્ટ જઈ શકે, એને ગાયનું સ્વરૂપ લેવાની શું જરૂર પડી? કારણ કે દેવતાઓ એના સ્વરૂપમાં છે, બ્રહ્માજી એમના સ્વરૂપમાં છે, તો પછી પૃથ્વીએ ગાયનું સ્વરૂપ શા માટે લીધું? પૃથ્વીનું જે સહજ સ્વરૂપ છે, એનું સ્ત્રી રૂપ, એ સ્ત્રી બનીને તે પૃથ્વી બ્રહ્માજી પાસે જઈ શકે. ત્યારે એ આચાર્યો જ એનો જવાબ આપતા કહે છે કે પૃથ્વી સ્ત્રીના સ્વરૂપમાં પણ જઈ શકે, પણ ગાય જે છે ને એ બહુ દયાળુ પ્રાણી છે. ગાયને જોતા પ્રત્યેક વ્યક્તિને એની ઉપર દયા આવી જાય. પણ કળિયુગનું એટલું મોટું દુર્ભાગ્ય છે ભક્તો કે આજે જે ગાય ઉપર સ્વાભાવિક દયા હોવી જોઈએ એ ગાયને લોકો કાપીને ખાઈ રહ્યા છે, એ ગાયોને મારી રહ્યા છે, ગાયોની હત્યા થઈ રહી છે. અને અત્યારે તમે જોવો છો અનેક સંસ્થાઓ આ ગાયોને બચાવવાના આંદોલનમાં લાગ્યા છે. ગાયોને બચાવી જોઈએ અને સારું કાર્ય કરી રહ્યા છે, ગાયોની રક્ષા થવી જોઈએ. કારણ કે ભાગવત મહાત્મ્યની અંદર સુત ગોસ્વામી કહે છે કે તુલસી પૂજા, ભાગવત શ્રવણ, વૈષ્ણવની સેવા, ભગવાનની સેવા અને ગાયની સેવા, આ બધા કાર્યો એક સમાન ફળ આપવા વાળા છે. જેટલું ફળ ભાગવત સાંભળવાથી પ્રાપ્ત થાય એટલું જ ફળ ગાયોની સેવા કરવાથી પ્રાપ્ત થાય. શાસ્ત્રોની અંદર જ્યારે જ્યારે માતાઓનો ઉલ્લેખ આવે ત્યારે એક વ્યક્તિ માટે મુખ્ય 7 માતાઓ બતાવી છે. એમાંથી એક છે ગાય માતા. અને એ જે માતાઓનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે માતાની રક્ષા કરવી એ પ્રત્યેક પુત્રનું કર્તવ્ય છે. આપણા ઘરમાં તે પ્રત્યેક વ્યક્તિઓને માતા હોય છે, તો આપણે આપણી માતાનું રક્ષણ નથી કરતા? એમ જેટલું આપણી માતાનું રક્ષણ કરવાની આપણી ઉપર જવાબદારી છે, એટલી જ જવાબદારી ગાય માતાના રક્ષણ કરવાની આપણી ઉપર છે. આજે આટલી મોટી સંખ્યામાં ગાયોનો વધ થઈ રહ્યો છે, એના માટે આપણે બધા જવાબદાર છીએ. ઘણા લોકો વિચાર કરતા હશે કે અમે ગાયને નથી મારતા, અમે ગાયને કાપતા નથી અને અમે ગાય રાખતા નથી, પશુઓ નથી રાખતા ઘણા લોકો. તો તમને પ્રશ્ન થાય આપણે કેવી રીતે ગૌ હત્યામાં જવાબદાર છીએ? ત્યારે એક કારણ આપતા કવિઓ કહે છે કે આપણે ગાયની હત્યા માટે એટલા માટે જવાબદાર છીએ કારણ કે આપણે ગાયનું દૂધ નથી પીતા. જો આમાં એક પછી એક પ્રશ્ન આવશે, એક તો ગાયની હત્યા માટે આપણે જવાબદાર છીએ, શા માટે જવાબદાર છીએ? તો ગાયનું દૂધ આપણે નથી પીતા એટલે. વિચાર આવે મનમાં કે ગાયનું દૂધ ન પીવાને અને ગાયની હત્યાને શું સંબંધ છે? તો એક સ્વાભાવિક ઉત્તર છે કે જો ગાયનું દૂધ નથી પીતા એટલે ગાયની ડિમાન્ડ ધીમે ધીમે ઘટતી જાય છે. લોકો ગાયો ક્યારે રાખે? જ્યારે એના દૂધની ડિમાન્ડ હોય ત્યારે. લોકોએ ગાયોનું દૂધ જ પીવાનું બંધ કરી દીધું છે, એટલે ગાયોની જરૂર બંધ થઈ ગઈ. અને ગાયોની જરૂર બંધ થઈ ગઈ એટલે ગાયોને પકડીને કતલખાનામાં લઈ જવામાં આવે છે. એટલા માટે આપણે બધા જવાબદાર છીએ આ ગૌ હત્યા પાછળ. અને ભક્તો, એકવાર હું મારા પૂર્વ જીવનમાં મારા મિત્રો સાથે બરોડા, સુરત થી 2 કલાકનો રસ્તો છે, એ બરોડામાં અમે આવી રીતે ગાયોને કપાતું એક કારખાનું છે અમે જોવા માટે ગયા. હું તમને નજરે જોયેલી સત્ય વાત કહું છું ભક્તો, ઘણા વર્ષો પહેલાની વાત છે. અમે જયારે એમાં જોવા ગયા એ વખતે અમને સમજ નહોતી પડતી, કારણ કે અમે નાના હતા. એ ગાયોના કારખાનામાં જઈને જોયું કે આ ગાયોને કેવી રીતે કાપે છે. એક જીવતી ગાયને લઈ જાય, એ જીવતી ગાયને એક મોઢા બાજુથી બાંધી દે અને એ ગાયના પાછળના 2 પગ બાંધી દે, અને એ મોઢું અને પગ જયારે બંધાઈ જાય પછી એ મશીન દ્વારા એ ગાયને ઉપર લટકાવી દેવામાં આવે. આવા ઘણા બધા બ્લોક બનાવેલા હોય, એમાં ચોરસ બ્લોક હોય. એ બ્લોકમાં જયારે એ ગાયને ઉલટી લટકાવવામાં આવે અને પછી એ ગાયનું ચામડું ઉતારવાનું હોય. કારણ કે આપણે જે બેલ્ટ પાકીટ કે ચામડાના ચપ્પલ પહેરીએ છીએ, હવે એ બેલ્ટ પાકીટ કે એ ચામડાના ચપ્પલને જો મુલાયમ બનાવવા હોય ને તો પ્રાણીઓમાં સૌથી મુલાયમ ચામડું ગાયનું છે. અને એ ચામડું મુલાયમ ત્યારે જ રહે જ્યારે જીવતી ગાયનું ચામડું કાઢી લેવામાં આવે. તો હવે એ જીવતી ગાયને લટકાવે અને સૌથી પહેલા એનો જે કાન હોય એ કાન પાસે, એક એવું અસ્ત્ર હોય એમની પાસે, એ કાન પાસે છેદ કરે, મારે એની ધોરી નસ કાપી નાખે, અને નીચે જે બ્લોક બનાવેલો હોય એ આખો બ્લોક લોહીથી ભરાઈ જાય. પછી કહે છે કે પાણી અને તેલને બેને ભેગું કરે. પાણી અને તેલને, હવે જે લોકો વિજ્ઞાન ભણ્યા છે એને ખબર હશે કે પાણીમાંથી વરાળ ત્યારે નીકળે જ્યારે એ પાણી 100 અંશ સેલ્સિયસ ઉપર ગરમ થતું હોય. 100 અંશ સેલ્સિયસ ઉપર જ્યારે તમે પાણીને ગરમ કરો ત્યારે એ પાણીની વરાળ થઈ જાય. જ્યારે આ લોકો પાણી અને તેલને મિક્સ કરી અને 1000 સેલ્સિયસ ઉપર ગરમ કરે, આપણે જે પાણીમાંથી વરાળ બને એની કરતા 10 ગણું હાઈ ટેમ્પરેચર, અને એ હાઈ ટેમ્પરેચર વાળું જે તેલ છે એ આખું ટેન્કર ભરી અને જીવતી ગાય ઉપર નાખી દેવામાં આવે. અને જેવું એ તેલ ગાય ઉપર જાય ત્યારે ભક્તો એ ગાય ધ્રુજી જાય, ધ્રુજવા મળે ગાય, અને એ સમયે કસાયો એ ગાયના ચામડાને ચીપિયાથી ખેંચી લઈ અને એવા ચામડાઓનો વેપાર કરી અને કસાયો પૈસા પ્રાપ્ત કરી રહ્યા છે. અમારા નજરે જોયેલી ઘટના છે ભક્તો. એટલે ગાયોની કતલમાં આપણે જવાબદાર છીએ. આવી રીતે આ ગાયોની હત્યાઓ થઈ રહી છે. આપણે જો ગાયનું દૂધ પીવાનું ચાલુ કરીએ ને ભક્તો, તો ગાયનું દૂધ પીવાથી ગાયના દૂધની ડિમાન્ડ વધશે, અને ગાયના દૂધની ડિમાન્ડ વધશે તો ગાયની ડિમાન્ડ વધશે, અને લોકો જો ગાય રાખવા માંડશે તો ગાયો કતલખાને જતી બંધ થઈ જશે. એટલા માટે જે વ્યક્તિ જેવી રીતે સહાય કરી શકે ગાયોને બચાવવા માટે અને ગૌ સેવામાં સહાય કરવી જોઈએ. અમે લોકો વાણીથી કરી રહ્યા છીએ, કોઈ લોકો ધનથી કરે, અને એટલા માટે પ્રભુપાદજીએ જેટલા મંદિરોમાં શક્ય હોય એટલા મંદિરોમાં આદેશ આપ્યો છે કે ગૌશાળા બનાવો, ગાયોની રક્ષા કરો. અને આપણા ભક્તો અહીંયા પાછળ એક ગાય મૂકી છે, એ ગાયને તમે જોયું હશે એના શરીર ઉપર અનેક દેવી દેવતાઓના ચિત્ર દોરેલા છે. ભક્તો, 33 કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં વાસ કરે છે. ગાય અતિ પૂજનીય વસ્તુ છે, એટલે એના રક્ષણ માટે સહયોગ થવો જોઈએ. અમારે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનનો એક કેન્દ્ર જહાંગીરપુરામાં છે, બહુ મોટી વિશાળ ગૌશાળા છે, અનેક ગાયોનું પાલન થઈ રહ્યું છે ભક્તો જે. કારણ પ્રભુપાદજીએ બહુ કડક શબ્દોમાં કીધું છે. ઘણી વાર આપણે જોતા હોય ટીવીમાં લોકો વિશ્વ શાંતિ યજ્ઞ કરાવે, અનેક અનેક સંસ્થાઓમાંથી આ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો ચાલે છે. પ્રભુપાદજી કહે છે આ બધા યજ્ઞો અને આ નાટક બધા બંધ કરો, કારણ કે જ્યાં સુધી ગાયનું રક્ત, એ ગાયનું લોહી આ પૃથ્વીને સ્પર્શ થતું રહેશે ત્યાં સુધી આ સંસારમાં શાંતિ ક્યારેય નથી આવવાની. એટલા માટે આ સંસારમાં જો હકીકતમાં શાંતિ લાગવી હોય, અનેક દેશો વચ્ચે ચાલતા ઝઘડાઓ બંધ કરવા હોય, તો સૌથી પહેલા ગાયોની હત્યાને અટકાવવી પડશે. ગૌ હત્યા બંધ થશે આપોઆપ આ સંસારમાં શાંતિ આવી જશે. શાંતિ લાવવા માટે નહીં જવું પડે. ઘણા લોકોના મનમાં કદાચ થતું હશે કે ગાયનું દૂધ અમને ભાવતું નથી. ઘણા લોકો કહેતા હોય ગાયનું દૂધ છે ને એ પતલું હોય, પણ ગાયના દૂધના જે ગુણ છે ને ભક્તો, એ આપણે જાણતા નથી. એટલે આ સંસારમાં તમે ભેંસનું, બકરીનું, ગમે એ દૂધ પીવો, એ દૂધને પીધા પછી એ દૂધમાંથી 50% દૂધ એ મળના રૂપમાં શરીરમાંથી બહાર નીકળી જાય. પણ ગાયનું જે દૂધ છે એ ગાયનું દૂધ ક્યારેય વેસ્ટ નથી જતું. એક વખત ગાયનું દૂધ શરીરમાં જાય તો એમાંથી બીજું નવું શરીર નિર્માણ થાય છે. ગાયનું દૂધ એક ટીપું શરીરમાં ગયા પછી એ ગાયનું દૂધ ક્યારેય બહાર નથી નીકળતું. એટલે દેવતા હોય તે આ પૃથ્વી ઉપરથી એક જ વસ્તુ ગ્રહણ કરે છે. ભાગવતના 11th સ્કંદમાં પુરવા મહારાજની કથા છે. એ પુરવા મહારાજ પાસે એકવાર સ્વર્ગમાંથી એક સ્ત્રી ઉર્વશી નામની એક અપ્સરા આવે, અને ઉર્વશીને પુરવા મહારાજે કીધું કે તું આ પૃથ્વી ઉપર રહી જા મારી સાથે. ઉર્વશીએ કીધું પૃથ્વી ઉપર રહું, પણ મારે ખાવામાં એક જ વસ્તુ ચાલે. દેવતાઓ પૃથ્વી ઉપરથી એક જ વસ્તુ ગ્રહણ કરે, અને એ છે ગાયોનું શુદ્ધ ઘી. એ ગાયનું શુદ્ધ ઘી જો મને મળે તો જ હું આ પૃથ્વી ઉપર રહું. એટલે ગાયનું દૂધ કે ઘી જ્યારે આપણા શરીરમાં જાય ને ભક્તો, ત્યારે ગાયના દૂધમાંથી શરીર બને અને ગાયના ઘીમાંથી મસ્તિષ્કના જે કોષો છે, હેને આપણી ગુજરાતી ભાષામાં બુદ્ધિ, ગાયનું ઘી જે ખાતા હોય ને એનામાં જ બુદ્ધિ હોય. ઘણા લોકો કહે છે ભેંસનું ખાતા હોય એમાં બુદ્ધિ તો હોય જ, પણ ગાયનું દૂધ પતલું હોય એટલે એની બુદ્ધિ પતલી હોય, અને ભેંસનું દૂધ જાડું હોય એટલે એની, આપણી ભાષામાં કહે ને જાડી ધાર. અને એ વાત સત્ય છે. એ જાડી ધાર શું કામ થાય ભેંસનું દૂધ પીને, ખબર છે? ગાયના બચ્ચાનો જયારે જન્મ થાય ત્યારે તમે એ 100 ગાયોના ટોળામાં, ગાયનું જે બચ્ચું હોય નવું જન્મેલું એને 100 ગાયોના ટોળામાં તમે મૂકી દો, એ પોતાની જ માતાની પાસે જઈને ઉભું રહેશે અને એની જ માતાનું દૂધ પીવે. ગાયનું વાસરડું ક્યારેય બીજી ગાયનું દૂધ ન પીવે. અને ભેંસના બચ્ચાને ભેંસના ટોળામાં મૂકી દો, એ ગમે એનું પી લે. કારણ કે તમે બધા ગુજરાતી છો અને આ ગાય ભેંસનો તમને અનુભવ છે, તો તમને ખબર છે કે ભેંસ એને તમે ગમે ના બેસાડો એ ગમે ના બેસી જાય. ગાય ક્યારેય ગંદકી હોય ને ત્યાં બેસે નહીં કોઈ દિવસ. ગાય ક્યારેય ખરાબ વસ્તુ ખાય નહીં. ગાયને સ્વચ્છતા પવિત્રતા પસંદ છે, અને ભેંસ ગમે એવો કાદવ હોય ત્યાં જ જઈને બેઠી હોય. તો જેવા જેવા જેના દૂધમાં ગુણ છે એવા એ વ્યક્તિમાં ગુણ આવે. ગાયનું દૂધ પીતા હોય ને એ જ કથામાં આવીને બેસી શકે, કારણ કે પવિત્ર જગ્યા છે. બાકી પાનના ગલ્લે બેઠા હોય, સિનેમામાં બેઠા હોય, હોટલોમાં બેઠા હોય, બધા ભેંસનું દૂધ પીવા વાળા છે. એટલે ભેંસનું દૂધ પીવા વાળા છે એમ નથી, પણ પીને બુદ્ધિ એવી થઈ જાય, તમારા મનમાં થશે કે પ્રભુ તમે આ ગાયને ભેંસના ગુણની સરખામણી શું કામ કરો છો? એટલા માટે, કારણ કે ગાયના દૂધનો સૌથી મોટો ગુણ છે કે ગાયનું દૂધ અને ઘી જો સ્વીકાર કરવામાં આવે ને તો બુદ્ધિ એકાંતિક થઈ જાય, એક સ્થાનમાં રહેવા વાળી બુદ્ધિ થઈ જાય. અને ભેંસનું દૂધ અને ઘી જો ગ્રહણ કરવામાં આવે ને તો એ બુદ્ધિ ભટકવા વાળી થઈ જાય ભક્તો, કારણ કે એના સ્વાભાવિક ગુણ છે. એટલે પૃથ્વીના મનમાં ઈચ્છા થઈ કે ગાય ભગવાનને બહુ પ્રિય છે. જ્યારે જીવ ગોસ્વામી ગોપાલ ચંપુમાં લખે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ પૃથ્વીના ભૌમ વૃંદાવનની અંદર પ્રગટ થયા, એ સમયે ગાયોની પાછળ, ગાયોના વાછરડાની પાછળ ખુલ્લા પગે ચાલતા, ચપ્પલ નથી પહેર્યા ક્યારેય કૃષ્ણએ. જીવ ગોસ્વામી એક અદભુત લીલાનું વર્ણન કરે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે થોડા મોટા થયા અને મોટા થઈ અને પ્રથમ વખત યશોદાજી એમને ગાય ચરાવવા માટે મોકલે, એ સમયે યશોદાજી કૃષ્ણને ચપ્પલ પહેરાવે છે. કૃષ્ણ ચપ્પલ પહેરી લો, કારણ કે જંગલની અંદર કાંટા હોય, પથ્થર હોય, પગમાં લાગી જશે, અને તમારા તો આટલા કોમળ ચરણ છે, આ પગમાં લાગી ન જાય એટલે ચપ્પલ પહેરી લે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારે મને જો ચપ્પલ પહેરાવવા હોય તો 36 લાખ ચપ્પલ આપો પહેલા, કારણ નંદ બાબાના ઘરે 9 લાખ ગાયો હતી, એક ગાયને 4 પગ હોય. કૃષ્ણે ગણતરી કરી, સ્કૂલે નહોતા ગયા પણ ગણતરી આવી ગઈ, 36 લાખ ચપ્પલ આપો પછી હું ચપ્પલ પહેરું. હવે 36 લાખ ચપ્પલ બનાવવા સંભવ છે અને ઈ તે ગાયને પહેરાવવાના છે. યશોદાજી કે કૃષ્ણ ગાયો ક્યારેય ચપ્પલ પહેરે નહીં, તો કૃષ્ણ કહે છે જો ગાયો ચપ્પલ ન પહેરે તો હું ક્યારેય ચપ્પલ નહીં પહેરું. એ 11 વર્ષ સુધી જ્યાં સુધી વ્રજમાં વાસ કર્યો કૃષ્ણએ ક્યારેય પગમાં ચપ્પલ નથી પહેર્યા. ગાયોની પાછળ ખુલ્લા પગે જાય જે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ગાયોનું આવું રક્ષણ કરે, એ જ ગાયોને આ કળિયુગના લોકો કાપીને ખાઈ રહ્યા છે. બહુ મોટું દુર્ભાગ્ય છે આપણું. પણ છતાં ઇસ્કોન દ્વારા તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, પણ પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે ગાયોને બચાવો, ગાયોની સેવા કરે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા,
હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે.
બધા ભક્તોને એક નિવેદન છે કે તમે જ્યાં બેઠા છો ત્યાંથી આગળ આવી જાઓ, પાછળ જગ્યા નથી તો બીજા ભક્તોને બેસવા માટે સ્થાન પ્રાપ્ત થઈ શકે. આગળવાળા ખસો ત્યારે જ પાછળવાળા ખસશે. ઠંડીની ઋતુ છે એટલે ગરમીનો કોઈ પ્રશ્ન નથી, નજીક નજીક બેસો તોય, કારણ કે તમે થોડા ખસશો તો પાછળ બીજા લોકોને બેસવા માટે જગ્યા મળશે. હરે કૃષ્ણા, હરે
કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે.
તમને માત્ર આગળ આવવાની સૂચના આપી છે, વાતું કરવાની નહીં. કાલે મને એક પ્રભુજી કહેતા હતા કે માતાજીઓ કીર્તનમાં વાતો કરે, કેટલું ડેરિંગ છે માતાજીઓને જો. હવે કીર્તનમાં નાચતા હોય, નાચતા નાચતા કેમ વાતો કરતા હશે? નાચતી વખતે મુખમાં ભગવાનનું નામ હોવું જોઈએ, એ નૃત્ય સફળ છે. આપણા ગુજરાતમાં ઘણા લોકો કે ઠેકડા મારવાથી ભક્તિ મળે, જો તમે નાચો છો પણ મોઢામાં ભગવાનનું નામ નથી તો એ ઠેકડા જ છે. આપણને ખબર ન હોય ઠેકડા કોને કહેવાય. કૂદતા હોય પણ મુખમાં ભગવાનનું નામ ન હોય, પણ કૂદતા હોય અને મુખમાં ભગવાનનું નામ હોય એને કીર્તન કહેવાય. એટલે થોડી વાર કંટ્રોલ રાખજો, 1.5 કલાક ખાલી. હવે બ્રહ્માજી પાસે પૃથ્વી પોતાના દુઃખનું વર્ણન કરે ત્યારે બ્રહ્માજીએ શિવજીને બોલાવ્યા. શિવજીને બોલાવી આ સંપૂર્ણ ઘટનાનું વર્ણન કરે અને શિવજી જ્યારે આવ્યા, 33 કરોડ દેવી દેવતાઓ અને આ બધા લોકો સાથે મળી, બધા લોકો ભેગા થઈ અને ક્ષીર સમુદ્રના તટ ઉપર આવ્યા. હવે પ્રથમ દિવસે મેં તમને કીધું હતું કે ભગવાન શ્રી કૃષ્ણમાંથી કેવી રીતે વિષ્ણુ પ્રગટ થાય એમાંના એક વિષ્ણુ શિરોદક સાઈ વિષ્ણુ છે, અને શિરોદક સાઈ વિષ્ણુ જે સમુદ્રમાં શયન કરે એને શિરોદક સાઈ વિષ્ણુ કહેવાય. એ ક્ષીર સમુદ્રના તટ ઉપર આવે અને ત્યાં આવી અને બહુ સુંદર સ્તુતિ આ બધા ભક્તો બ્રહ્માજી શિવજી મનમાં પ્રશ્ન થાય કે પૃથ્વીએ આવી અને દુઃખ બ્રહ્માજીને કીધું. જો સંકટ નિવારણનો ભાગવતમાં એક ક્રમ છે, જ્યારે જ્યારે દેવતાઓને તકલીફ પડે તો એ પહેલા બ્રહ્માજીની પાસે જાય, ત્યાર પછી એ પ્રોબ્લેમ લઈ અને બ્રહ્માજી શિવજીની પાસે જાય, અને એ શિવજી બ્રહ્માજી અને 33 કરોડ દેવી દેવતાઓને સાથે લઈ અને બધા ક્ષીર સમુદ્રના તટે જાય. આ તમે અષ્ટમ સ્કંદમાં જોવો, 6ઠા સ્કંદમાં જોવો, 3જા સ્કંદમાં જોવો. સંકટ નિવારણનો એક ક્રમ આપ્યો છે આ, કે કોઈને પણ દુઃખ પડે તો પહેલા બ્રહ્માજી પાસે જવાનું. બ્રહ્માજી દુઃખને શિવજી સાથે ડિસ્કસ કરે અને જ્યારે એનું કોઈ નિવારણ ન મળે ત્યારે આ બધા ભેગા થઈ અને ભગવાનની પાસે જાય. પણ કેવી રીતે? તો કહે છે કીર્તન કરતા કરતા, કીર્તન કરે, નાચે, ગાય, અને ક્ષીર સમુદ્રના તટ ઉપર આવી એ ભગવાનને પુરુષ સુક્ત નામની એક સ્તુતિ કરે. વેદોની આ સ્તુતિ છે ભક્તો. એ પુરુષ સુક્ત સ્તુતિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય, ભગવાન એમના દુઃખનું નિવારણ આપે. પણ હવે દર વખતે જો આ ઘટના બની રહી છે તો સુખદેવ ગોસ્વામી આ પ્રસંગને આટલો વિસ્તાર શા માટે કરી રહ્યા છે? સીધું કહી શકે કે બ્રહ્માજી શિવજી બધા મળીને ક્ષીર સમુદ્રના તટ ઉપર ગયા, ભગવાન પ્રસન્ન થયા. પણ આ વખતે ઘટના કંઈક અદભુત થઈ રહી છે ભક્તો. આ બધા લોકો જ્યારે ક્ષીર સમુદ્રના તટે ભગવાનને પ્રાર્થના કરે, ઈ સ્તુતિ કરતા કરતા બ્રહ્માજીને સમાધિ લાગી જાય, અને બ્રહ્માજીને જ્યારે સમાધિ લાગી ત્યારે બ્રહ્માજીએ સમાધિમાં ઈ ભગવાનના આદેશને સાંભળ્યો. ભગવાન શું કહી રહ્યા છે ઈ આદેશને જ્યારે સાંભળ્યો અને આદેશમાં ભગવાને કીધું કે પૃથ્વીને લઈને તમે જે દુઃખનું વર્ણન કરવા આવ્યા છો ઈ દુઃખ મને ખબર છે ભક્તો, પહેલેથી ખબર છે. હવે જો આ શિરોદક શાહી વિષ્ણુ જે છે તો આ સંસારમાં જેટલા અવતાર થાય, રામ, નરસિંહ, વામન જે ભગવાનના અવતારો છે, એ પ્રત્યેક અવતારો શિરોદક શાહી વિષ્ણુમાંથી થાય. હવે પ્રશ્ન એ છે કે અવતાર બધા જો શિરોદક શાહી વિષ્ણુમાંથી થાય તો શિરોદક શાહી વિષ્ણુ આ એક વાત કહી રહ્યા છે કે ભગવાને મને આદેશ આપ્યો છે. તો મનમાં પ્રશ્ન થાય કે શિરોદક શાહી એમ કહે છે કે ભગવાને મને આદેશ આપ્યો છે, તો શું વિષ્ણુ કરતા બીજા કોઈ ભગવાન છે? જો સંસ્કૃત વ્યાકરણથી આ શ્લોકને ખોલવામાં આવે ભક્તો તો એમાં સ્પષ્ટ રૂપે ભવિષ્યવાણી થઈ છે કે બ્રહ્માજી દેવતાઓને જે કહી રહ્યા છે એ લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે. જે ભગવાન બ્રહ્માજીને આપે એ જ બ્રહ્માજીના મુખે સમાધિમાં દેવતાઓ સાંભળી રહ્યા છે. હવે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે મને ભગવાને એમ કીધું છે, આ પ્રથમ વાક્ય છે કે હું બ્રહ્માજી હું તમને જે કહી રહ્યો છું એ મને ભગવાને કીધું છે. હવે મનમાં પ્રશ્ન થાય કે વિષ્ણુથી ઉપર ભગવાન કોણ છે બીજા? થાય ને, આ ક્રમ આપણે પહેલા જાણ્યો છે, કદાચ તમારા મનમાં નહીં હોય કે સૌથી પહેલા ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણમાંથી એમના પ્રથમ અંશ સંકર્ષણ પ્રગટ થાય, એ સંકર્ષણમાંથી સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન અને ચતુર્વ્યૂહ કહેવામાં આવે, આ ચતુર્વ્યૂહ પ્રગટ થાય. અને આવા 12 ચતુર્વ્યૂહ જ્યારે પ્રગટ થાય ત્યારે મહાસંકર્ષણથી મહાવિષ્ણુ પ્રગટ થાય, અને મહાવિષ્ણુ પોતાના એક શ્વાસમાંથી અનંત કોટી બ્રહ્માંડની રચના કરે, અને એ અનંત કોટી બ્રહ્માંડમાં એક એક બ્રહ્માંડની અંદર પાછા મહાવિષ્ણુ પોતાના અંશથી એક એક વિષ્ણુનું સર્જન કરે, એને ગર્ભોદક શાહી વિષ્ણુ કહેવામાં આવે. કારણ એ પ્રત્યેક બ્રહ્માંડના ગર્ભમાં રહે છે. એ ગર્ભોદક શાહી વિષ્ણુના નાભિ કમળમાંથી એક કમળ પ્રગટ થાય અને એ કમળ ઉપર બ્રહ્માજીનો જન્મ થાય. ત્યારે એ ગર્ભોદક શાહીના વિષ્ણુથી, એ ગર્ભોદક શાહી વિષ્ણુથી એમના જ એક અંશ પ્રગટ થાય, ક્ષીરોદક શાહી વિષ્ણુ, જેને આ દેવતાઓ આવીને પ્રાર્થના કરી રહ્યા છે. અને એ જ શિરોદક્ષાઈ વિષ્ણુમાંથી ભગવાનના બધા અવતાર પ્રગટ થાય. હવે આ શિરોદક્ષાઈ કહે છે કે મને ભગવાને આદેશ આપ્યો તો પ્રશ્ન થાય કે આની ઉપર તો ભગવાનના ઘણા અંશો છે, હે ને? ગર્ભોદોક્ષાય વિષ્ણુ છે, કારણોદોક્ષાય વિષ્ણુ છે, તો કયા ભગવાને આદેશ આપ્યો? ત્યારે કહે છે કૃષ્ણએ, કૃષ્ણએ આદેશ આપ્યો કે આ પ્રમાણે હવે થવાનું છે. ઘણા લોકો પૂછે કે ઇસ્કોનમાં જે લોકો છે એ કૃષ્ણના જ ગુણ ગાય છે, કૃષ્ણની જ ભક્તિ કરવાનું કહે છે, બીજા કોઈની નહીં. એનો એક સીધો જવાબ એ છે, કારણ કે ઇસ્કોનના ભક્તો કૃષ્ણને પૂર્ણ રીતે જાણે છે, ભગવાન કોણ છે, ભગવત તત્વને જાણે છે પ્રભુપાદજી અને આચાર્યોની કૃપાથી. પણ ઘણા લોકો કહેતા હોય કે કૃષ્ણની જ ભક્તિ કેમ, અન્ય દેવી દેવતાઓની કેમ નહીં? 33 કરોડ દેવી દેવતા છે, બ્રહ્માજી છે, શિવજી છે, તો એ લોકોની ભક્તિને છોડીને આ લોકો કૃષ્ણ પાછળ જ કેમ પડ્યા છે? જ્યારે કહો ત્યારે આપણને કે હરે કૃષ્ણ મંત્ર લ્યો, હરે કૃષ્ણ જપો, એનું કારણ એ છે ભક્તો કે જ્યારે જ્યારે કોઈ મૂળને પકડવામાં આવે ને, આપણને ઝાડનું ઉદાહરણ ખબર છે કે આપણા ઘરે આપણે એક નાનું એવું ઝાડ રોપીએ, એ ઝાડને મોટું કરવું હોય તો આપણે એના મૂળમાં પાણી નાખીએ, એ મૂળને પાણી આપીએ, ખાતર આપીએ, એનાથી એ ઝાડ એનું પોષણ થાય અને એ ઝાડ ધીમે ધીમે મોટું થાય. હવે એ ઝાડ જયારે થોડું મોટું થાય ને પછી કોઈ વ્યક્તિના મનમાં વિચાર આવે કે ઝાડ તો મોટું થઈ ગયું છે, હવે મારે પાંદડા ઉપર પાણી નાખવું છે, મૂળમાં નથી દેવું. કોઈની બુદ્ધિ એવી હાલે કે મારે પાણી ડાળી ઉપર નાખવું છે. હવે પાંદડા અને ડાળી ઉપર પાણી નાખે એ વૃક્ષ જીવતું રહેશે? ક્યારે નથી રહેવાનું. એની જેમ કૃષ્ણ જે છે એ બધાનું મૂળ છે, જેમ મેં તમને હમણાં પરંપરા બતાવી કૃષ્ણ થી વિષ્ણુ કઈ રીતે આવે છે. કૃષ્ણ જે છે એ બધાના આદિ છે, સનાતન છે, પરબ્રહ્મ છે, પરમેશ્વર છે, પરમાત્મા. જે કાંઈ કહી રહ્યા છો એ બધી વસ્તુ કૃષ્ણ થી પ્રગટ થાય છે. અને આ વાત જો પ્રભુપાદજી એક બહુ સુંદર વાત કહેતા, તમને કોઈ આવીને એમ કહે કે કૃષ્ણ ભગવાન છે અને તમે સ્વીકાર કરી લો, એ વ્યક્તિ આ દુનિયામાં બહુ મોટો મૂર્ખ વ્યક્તિ છે. તમારી પાસે કોઈ આવે એમ કે ભગવાન કૃષ્ણ છે અને માની લીધું સીધું, પ્રમાણ હોવું જોઈએ. એનું પ્રમાણ શું છે? પણ આપણે ક્યારેય પ્રમાણ નથી માંગતા. ગમે એ વ્યક્તિ આવીને આપણને કે આ ભગવાન છે, એ ભગવાન છે, બીજા વ્યક્તિ આવીને કે આ ભગવાન છે, એ ભગવાન છે. જો ભગવાનના વિષયમાં ચર્ચા ચાલી રહી છે, હું તમને કોઈ સાંપ્રદાયિક વાત નથી કરતો કે ઇસ્કોન આમાં વચ્ચે નથી, આ ભાગવતની ચર્ચા છે ભક્ત. ભગવાન કોણ છે? ઘણા લોકો વાત કરે, એકવાર લાલ ગોવિંદ પ્રભુની કથા હતી માણામોરા ગામમાં, આપણા ગુજરાતમાં છે, જામનગર પાસે. અને એ કથામાં 6ઠા દિવસે પ્રભુજી આ વર્ણન કર્યું, ભગવાન કૃષ્ણ જ કેમ છે, અનેક પ્રમાણોથી વર્ણન. અને પ્રભુજીએ કીધું કે કોઈને સંશય હોય તો કહી શકે છે. 6ઠો દિવસ પૂરો થયો અને 7મા દિવસે જયારે અમે કથા મંડપમાં જતા હતા સવારે, તો પાનના ગલ્લા ઉપર 4-5 20-25 વર્ષના છોકરા ઉભા હતા. એ કે પ્રભુજીએ કથામાં કાલ કીધું તો બહુ સારું, બહુ સારી વાત કરી, પણ ઇસ્કોન વાળા છે ને, બધા પોતપોતાનું ઊંચું રાખે. ઈ કૃષ્ણને માને, કૃષ્ણને મહાન કહે છે. કોઈ શિવને માનતો હોય, કોઈ શિવને મહાન કહે. આમાં કોઈને ઊંચા નીચા રાખવાની વાત નથી. હું કે તમે કોને ભગવાન કહીએ છીએ એની વાત નથી, શાસ્ત્ર કોને ભગવાન કહે છે સમજવાની ઈ વાત છે, કે શાસ્ત્ર કોને ભગવાન બતાવી રહ્યું છે. તો કૃષ્ણ જે છે એ બધાનું મૂળ છે. એટલે કૃષ્ણને જ્યારે કંઈક અર્પણ કરવામાં આવે, કૃષ્ણની સેવા કરવામાં આવે, કૃષ્ણની ભક્તિ કરવામાં આવે ને, ત્યારે આ 33 કરોડ દેવી દેવતા, બ્રહ્માજી, શિવજી બધા સંતુષ્ટ થઈ જાય. કારણ કે જેમ વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી એ પાણી એના થડમાં જાય, ડાળીમાં જાય, પાંદડામાં જાય, એમ કૃષ્ણની ભક્તિ કરવાથી એ 33 કરોડ દેવી દેવતાઓ સંતુષ્ટ થાય, શિવજી પ્રસન્ન થાય અને બ્રહ્માજી પ્રસન્ન થાય છે. એટલે ઇસ્કોનના ભક્તો કૃષ્ણની પાછળ વળ્યા છે, આ એનો એક મૂળ જવાબ છે. આગળ કહે છે કે કૃષ્ણ બધાનો મૂળ છે અને આનો એક પ્રસંગ મહાભારતની અંદર છે. કથા તમે સાંભળી હશે ભક્તો. એકવાર દુર્વાસા મુનિ દુર્યોધનના ઘરે અતિથિ બનીને આવ્યા. દુર્યોધન એનો બહુ આદર સત્કાર કર્યો, બહુ સત્કાર કરી સન્માન કર્યું. અને પછી દુર્વાસાજી જયારે વિદાય લેવાની તૈયારી કરે ત્યારે દુર્યોધન હાથ જોડીને પ્રાર્થના કરે, પ્રભુ તમે મારા ઘરે પધાર્યા, મારો પ્રસાદ લીધો, મારી ઉપર બહુ ઉપકાર કર્યો, પણ મારી ઈચ્છા છે કે આવો જ ઉપકાર તમે મારા ભાઈઓ ઉપર કરો. એ સમયે પાંડવો વનવાસમાં, દુર્યોધનને ખબર હતી કે દુર્વાસા પ્રસાદ લેવા જાય તો એકલા ન જાય, એની હારે એના 10,000 શિષ્યો હોય. પાંડવો અત્યારે વનવાસમાં છે, દુર્વાસાજીનો સત્કાર નહીં કરી શકે, દુર્વાસાજીને આ લોકો આતિથ્ય સત્કાર એમનો નહીં કરી શકે અને દુર્વાસાજીને શ્રાપ આપી દેશે તો મારું કામ એમનેમ થઈ જાય. દુર્યોધનના મનમાં દ્વેષ હતો, પણ છતાં એ દ્વેષને સારી રીતે પ્રગટ કરી અને દુર્વાસાજીને કીધું કે મારા ભાઈઓ ઉપર એ કૃપા કરો. એ સમયે દુર્વાસાજી પાંડવોને ત્યાં આવે અને પાંડવોને ત્યાં આવી યુધિષ્ઠિર મહારાજને કીધું કે હું તમારે ત્યાં પ્રસાદ લેવા માટે આવું છું, એ પહેલા હું નદીમાં સ્નાન કરતો આવું. દુર્વાસાજી સ્નાન કરવા માટે જાય, યુધિષ્ઠિર મહારાજ દ્રૌપદીને બોલાવીને કહે છે કે દ્રૌપદી, દુર્વાસાજી એમના શિષ્યો સાથે આપણે ત્યાં પ્રસાદ લેવા આવે છે તો અક્ષય પાત્ર માંથી 10,000 વ્યક્તિઓનું ભોજન થઈ રહે એટલો પ્રસાદ બનાવી નાખો. કારણ કે પાંડવો જયારે વનવાસ કરતા હતા ને તો એમની પાસે એક અક્ષય પાત્ર હતું, એમાંથી જેટલું ખાવાનું, જેટલો પ્રસાદ જોઈએ એટલો નીકળે. પણ એક વખત એ પાત્રને ધોઈને મૂકી દો પછી એમાંથી બીજા ટકે પ્રસાદ નીકળે, બીજા ટાઈમે પ્રસાદ નીકળે. હવે પાંડવોએ તો પ્રસાદ લઈ લીધો હતો અને દ્રૌપદીએ કીધું કે મેં એ પાત્રને સાફ કરીને મૂકી દીધું છે. અને કાલે આપણે સાંભળ્યું, જ્યારે જ્યારે પાંડવોના જીવનમાં ભીડ પડે, કોઈ તકલીફ પડે, એ સમયે પાંડવો કૃષ્ણને યાદ કરે. અને આ વખતે કૃષ્ણને યાદ કર્યા અને કૃષ્ણ પ્રગટ થયા ત્યાં. કૃષ્ણે કીધું, શું તકલીફ છે? કે દુર્વાસાજી પધાર્યા છે, અક્ષય પાત્ર એનું કામ હવે આપતું નથી, શું કરવું? ત્યારે કૃષ્ણ કહે છે, દ્રૌપદી એ અક્ષય પાત્ર લાવો. દ્રૌપદી કહે છે, એને તો મેં ધોઈને સાફ કરીને મૂકી દીધું છે. તો કે વાંધો નહીં, લાવો તોય. અને એ અક્ષય પાત્ર જ્યારે ભગવાનના હાથમાં આવ્યું, ઘણા લોકો કહે છે એમાં એક ચોખાનો દાણો હતો અને ઘણા લોકો કહે છે કે એમાં કાંઈ નહોતું, એ જે હોય તે, પણ ભગવાને એ અક્ષય પાત્રમાંથી એક ચોખાનો દાણો લઈ પોતાના મોઢામાં મૂક્યો અને એવો ઓડકાર લીધો કે આખું જગત સંતુષ્ટ થઈ ગયું, બ્રહ્મલોકથી માંડી અને રસાતળ સુધીના બધા લોક સંતુષ્ટ. ઘરે બેઠા બેઠા બધાને થયું, ખાધું કાંઈ નથી ને કેમ ધરાઈ ગયા, બધા ઓડકાર ખાવા માંડ્યા. અને આ બાજુ દુર્વાસાજી નદીમાં સ્નાન કરે, સ્નાન કરીને જોયું કે પ્રસાદ લીધા વગેરે પેટ કેમ મોટા થઈ ગયા, પ્રસાદ લેવાનો તો બાકી છે. અને બધાને થયું કે એટલા સંતુષ્ટ, એટલા સંતુષ્ટ કે હવે પાણીનો એક ઘૂંટડો ગળા નીચે ઉતરે એમ નથી. તો દુર્વાસાજીએ કીધું કે યુધિષ્ઠિર મહારાજ બોલાવવા માટે તો ભીમસેનને જ મોકલશે અને એ ગદા લઈને આવતા હશે, એટલે જેને જે દિશા મળે એ દિશામાં ભાગો. ભાગ્યા બધા 10,000 શિષ્યો અને દુર્વાસાજી. પણ સમજવાની વાત એ છે ભક્તો કે કૃષ્ણ જયારે સંતુષ્ટ થાય ને ત્યારે આખો સંસાર સંતુષ્ટ થઈ જાય. એટલે કૃષ્ણ બધાનો મૂળ છે અને કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ. ઘણા લોકો દેવી દેવતાઓને માનતા હોય, અમે આ દેવીને માનવી, અમે આ માતાજીને માનવી છે. જો ભગવાને ગીતામાં દેવી દેવતાઓની ઉપાસના કરવાની ના પાડી છે, એવું નથી કીધું કે દેવી દેવતાઓની નિંદા કરવી જોઈએ. ક્યારેક ક્યારેક ભક્તોમાં આ દોષ જોવામાં આવે છે, કૃષ્ણની ભક્તિ કરતા હોય પણ બીજા દેવી દેવતાઓની નિંદા, અપમાન. ભગવાને દેવી દેવતાની ઉપાસના કરવાની ના પાડી છે, એની ભક્તિ ન કરવી જોઈએ, પણ એનું ક્યારેય અપમાન કે એની નિંદાય ન કરવી જોઈએ. કારણ કે દેવી દેવતાઓ જે હોય આપણી કરતા ઉચ્ચ સ્થાન પર છે, આ વાત હંમેશા મગજમાં રહેવી જોઈએ. કારણ કે એ આપણી કરતા ઉચ્ચ છે ત્યારે જ ભગવાને એની સ્થાન ઉપર મૂક્યા છે. દેવી દેવતાઓ ભગવાનના શુદ્ધ ભક્તો છે, એ વૈષ્ણવો છે. અને ભક્તો વૈષ્ણવ અપરાધથી તો કેટલા ડરે છે બધા. તો સમજવું, જ્યારે જ્યારે કોઈ દેવી દેવતાની કોઈ વ્યક્તિ નિંદા કરે ત્યારે એ વ્યક્તિ વૈષ્ણવ અપરાધ કરી રહ્યો છે. પણ સાથે સાથે ભગવાનની વાત યાદ રાખવી જોઈએ કે દેવી દેવતાની ભક્તિ નથી કરવાની. દેવી દેવતાની ભક્તિ કરવાથી શું થાય? તમને કદાચ એમ થાય કે દેવી દેવતાની કોઈ ભક્તિ કરે એમાં શું વાંધો છે? વાંધો અમને કઈ નથી, પણ વાંધો તમને અને તમે જે દેવી કે દેવતાની ઉપાસના કરો છો એને છે. તમે દેવતાઓની ઉપાસના કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ, એક ભૂલ થઈ ગઈ એટલે દેવતા એ તમારા બધા ઉપકારને નહીં જોવે અને તમારી ભૂલને જોઈ અને તમને નષ્ટ કરી નાખશે. તમારા મનમાં કદાચ થાય પ્રશ્ન કે આવું કોઈ ઉદાહરણ ખરું? આ જ ભાગવતના દશમ સ્કંદમાં આગળના અધ્યાયોમાં લીલા છે કે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી એકવાર નંદ બાબાએ ગોવર્ધન પૂજા કરી, ઇન્દ્રની પૂજા બંધ કરી જે અનેક પેઢીઓથી ચાલતી આવતી હતી. કૃષ્ણએ કીધું કે ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ, કારણ કે વરસાદ આપવો એ ઇન્દ્રનું સ્વાભાવિક કર્મ છે. પૂજા તો આપણે ગિરિરાજજીની, પ્રસંગ બહુ લાંબો છે પણ સારી સમજવાનો છે ભક્તો, કે અનેક અનેક પેઢીઓથી એ બ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરતા હતા અનેક પેઢીઓથી, અને એક વખત કૃષ્ણના કહેવાથી એ ગોવર્ધન પૂજા કરી અને ઇન્દ્રની પૂજા ન કરી. અને વિચાર કરો, એ પૂર્ણ બ્રહ્મને મારવાનો પ્રયાસ, ઇન્દ્રએ પ્રલય કાળે આવતો સાંવર્તક મેઘને બોલાવીને કીધું આ બ્રજને કૃષ્ણની સહિત ડૂબાડી દો. એક વખત પૂજા ન કરી ખાલી એમાં, પણ ઇન્દ્રને એના ઉપકાર યાદ ન આવ્યા કે આ લોકો પેઢી દર પેઢી મારી પૂજા કરતા આવ્યા છે, અને એક વખત ન કરી તો શું થઈ ગયું એમાં? અને એ તો કોના કહેવાથી? ભગવાન કૃષ્ણના કહેવાથી નથી કરી. ત્યારે એ દેવતાઓનો સ્વભાવ આમાં પ્રગટ થાય છે કે દેવતાઓને તમે ગમે એટલું સારું નૈવેદ્ય કરો, ગમે એટલું સારી એની માનતા પૂરી કરો, પણ એ દેવતાઓની માનતા કે એના નૈવેદ્યમાં જો કોઈ નાની એવી ક્ષતિ રહી ગઈ ને ભક્તો, ત્યારે એ દેવતાઓ તમને કુટુંબ સહિત નષ્ટ કરી નાખે છે. દેવતાઓ પ્રસન્ન નહીં જલ્દી થઈ જાય. આ સંસારમાં તમારે કઈક ભૌતિક વસ્તુ જોતી હોય ને તો એ દેવતાઓ તમને તરત આપી દે, અને તમારાથી ભૂલ થાય તો તમારો નાશ એ તરત કરી દે. પણ કૃષ્ણ એવા નથી ભક્તો. કૃષ્ણની ભક્તિ કરતા કરતા તમે હજાર ભૂલ કરો, લાખ ભૂલ કરો, કરોડ ભૂલ કરો, છતાં કૃષ્ણ એમ જ માને છે કે આ મારો છે. બહુ સુંદર ઉદાહરણ નારદજીની કથા. રત્નાકર નામનો એક ડાકુ, અને રત્નાકર નામના ડાકુને નારદ મુનિનો સંગ જ્યારે થયો અને નારદ મુનિના સંગથી રત્નાકર નામનો ડાકુ એના જીવનનું પરિવર્તન કરે, અને જીવનનું પરિવર્તન કર્યા પછી એ રામ નામ બોલતો થઈ ગયો. રામ રામનો જપ કરે. પણ રત્નાકરનો એક ધંધો હતો પશુઓને મારવાનો. જ્યારે પશુઓને મારે ત્યારે બોલે આ એ મર્યો, બાણ મારે તો બોલે ને, નિશાન લઈને શિકારી બોલે આ મર્યો. તો એને મરા મરા બોલવાની આદત હતી, આ મર્યો આ મર્યો. તો રામ રામ બોલતા બોલતા મરા મરા બોલવા માંડ્યા. દેવી દેવતાનો એક ઉલટો મંત્ર બોલી જવો ભક્તો, તરત વિનાશ. અને આ રામ નામની બદલે મરા મરા બોલતા થઈ ગયા. ત્યારે ગોસ્વામીજી બહુ સુંદર લખે છે એક ચોપાઈમાં,
ઉલટા નામ જપત જગ જાના,
જપત જગ જાના
છે કે ઉલટું નામ જપવા વાળો, ઉલટા નામ જપત જગ જાના, આખા સંસારને ખબર છે આ રત્નાકરે ઉલટું નામ જપ્યું, પણ કે છે વાલ્મીકી વય બ્રહ્મ સમાના, એ વાલ્મીકી નામનો ડાકુ એ મરા મરા જપતા જપતા એક દિવસ મહર્ષિ વાલ્મીકી બની ગયા. અને કેવા મહર્ષિ બન્યા? તો ભગવાન શ્રી રામચંદ્ર નો અવતાર થાય, ભગવાન રામ અહીંયા પ્રગટ થાય એની પહેલા રામાયણ ની રચના કરી નાખી ઉલટું નામ જપવાથી. આ છે કૃષ્ણ નો સ્વભાવ. અને દેવી દેવતા હોય ત્યારે, અરે લાલ ગોવિંદ પ્રભુ એક બહુ સુંદર ઉદાહરણ આપે છે આની ઉપર કે દેવી દેવતાનો સ્વભાવ કેવો છે. તો કે છે એક વખત એક વ્યક્તિના લગ્ન થયા, નવા નવા લગ્ન કરીને આવ્યો. અને આપણા સમાજમાં એ પ્રથા છે કે જ્યારે કોઈ વ્યક્તિના નવા લગ્ન થાય ત્યારે એ વ્યક્તિને માતાજીના મંદિરે દર્શન કરવા લઈ જાય. તો આ જે નવું નવું કપલ હતું એ તે ભગવાનના મંદિરમાં ગયા દર્શન કરવા. દર્શન કરવા ગયા અને આ વ્યક્તિએ હૃદયથી પ્રાર્થના કરી માતાને કે માતા, એ કાલી માતાનો ઉપાસક હતો એટલે એને મંત્ર એની પત્નીની રક્ષા માટે પ્રાર્થના કરતો હતો કે ભૈરવી ભાર્યામ રક્ષતી, આ મંત્ર છે મૂળ, પણ એમાં થોડો ફેરફાર ભૈરવી ભાર્યામ ભક્ષતી થઈ ગયો. હવે રક્ષતી નો અર્થ છે રક્ષણ કરવું અને ભક્ષતી નો અર્થ છે ભક્ષણ કરવું. મંત્ર બોલ્યા, થોડા દિવસ થયા, પત્ની મરી ગઈ. વ્યક્તિ મનમાં વિચાર કરે, દેવીને પ્રાર્થના કરી, કેટલા હૃદયથી ઉપાસના કરી અને આ પત્ની વહી ગઈ. વિચાર કર્યો કે બીજી વાર લગ્ન કરું, પાંચ છ વર્ષ વયા ગયા ત્યારે માંડે એક મેળ આવી ગયો, બીજી વાર લગ્ન કર્યા એને લઈને આવ્યા. આ વખતે તો કે પૂર્ણ શ્રદ્ધાથી, આગલી વખતે કદાચ મન મારું ભટકી ગયું હશે એટલે દેવીએ મારી વાત ન સાંભળી, આ વખતે પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરું અને પૂર્ણ શ્રદ્ધાથી ભૈરવી ભાર્યા ભક્ષતી. એને ઘરે લઈને જતો હતો, રસ્તામાં જ પૂરું થઈ ગયું, ગાડીમાં ગાડી. બહુ પ્રયાસ કર્યો ત્યારે ત્રીજું લગ્ન કર્યું. ત્રીજા લગ્ન કરીને એ પત્નીને મંદિરે લાવ્યો અને મંદિરે લાવીને પાછી એ જ પ્રાર્થના કરવા જાય, ભાર્યા ભૈરવી ભક્ષતામ બોલવા માટે જાય. અને એ સમયે એ ક્યારેક કથામાં જાતા હશે એ બેન, તો એને થોડું ઘણું સંસ્કૃતનું જ્ઞાન હતું એટલે એને કીધું કે આ શું પ્રાર્થના કરો છો. એ કે તારા લાંબા આયુષ્ય માટે, લાંબા આયુષ્ય નહીં, હવાર પડતા હું હુઈ જાય, આ આયુષ્ય નહીં, તમે ભક્ષતી બોલો છો, ભક્ષતી નો અર્થ છે ભક્ષણ કરવું અને રક્ષતી નો અર્થ છે રક્ષણ કરવું. તો તમારે મંત્ર બોલવાનો છે ભૈરવી ભાર્યા રક્ષિતા, રક્ષણ કરો મારું. અને ત્યારે ઓલાને લાઈટ થઈ કે આ બે મફતના ભાવમાં ખોઈ. જો જાણવા માટે તો એક કથા છે, એક ઉદાહરણ છે આ, પણ આ દેવતાઓનો સ્વભાવ છે. દેવતાઓ એક ભૂલ ક્યારેય કોઈની નથી ચલાવી લેતા. અને જ્યારે જ્યારે આપણા કુટુંબ ઉપર, આપણા ઘર ઉપર કે આપણા ગામ ઉપર કોઈ સંકટ આવે ને ભક્તો, ત્યારે સૌથી પહેલા આપણું એક ગામ હોય અને ગામમાં અમુક ગામ એવા હોય ને એમાં બહુ પ્રોબ્લેમ હોય, તો આપણા ગામમાં જો પ્રોબ્લેમ આવતા હોય ને તો એ સમયે યાદ કરવું કે ગામના કોઈ દેવી દેવતા આપણા કાર્યથી નારાજ છે. બાકી કારણ તમે ગોતી ગોતી મરી જાઓ તો એ કારણ નહીં મળે. જ્યારે જ્યારે એ ગ્રામ દેવતાઓ, આપણા ગામમાં બધા દેરા હોય ને, હનુમાનજી હોય, માતાજીઓ હોય, કુળદેવીઓ હોય, અને એમાંથી કોઈને કોઈ વ્યક્તિ, કોઈને કોઈ વ્યક્તિ આપણા કાર્યથી પ્રસન્ન નથી, અથવા એ લોકોની પૂજામાં આપણે કંઈક કમી રાખવી છે, એટલે એ ગ્રામ દેવતાઓ જે છે એ આખા ગામ ઉપર કોપ વરસાવે અને લોકો કારણ ગોતતા રહે કે અમારા ગામમાં આવું શું કામ થાય છે, અમારા ગામમાં આ વસ્તુ કેમ બને છે. એનું મૂળ કારણ આ છે, પણ વ્યક્તિઓની નજરમાં નહીં આવે કારણ, કારણ કે ગીતા ખોલી હોય અને ભગવાનનો ઉપદેશ ક્યારેક વાંચ્યો હોય ત્યારે ખબર પડે શું કારણ છે. એટલે દેવતા અને ભગવાનના સ્વભાવમાં બહુ ફરક છે ભક્તો. કૃષ્ણ એ કૃષ્ણ છે અને દેવતાઓ એ દેવતા છે. કૃષ્ણનો ગમે એટલો અપરાધ કરે કોઈ વ્યક્તિ, કૃષ્ણ એ બધું સહન કરે અને માને છે કે આ વ્યક્તિ મારો છે એટલે, અને દેવી દેવતાઓને સહન નથી કરતા. છતાં કોઈના મનમાં પ્રશ્ન હજી હોય કે તો દેવી દેવતામાં શક્તિ છે, ભગવાનમાં શક્તિ છે, શક્તિ તો બે ની અંદર છે, તો કૃષ્ણ શા માટે ભગવાન છે? ત્યારે કહે છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પ્રકાશ તો બે માં છે, સૂર્યમાંય પ્રકાશ છે, ચંદ્રમાંય પ્રકાશ છે, પણ સત્ય વાત એ છે કે ચંદ્ર જે છે એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એમ આ જેટલા જેટલા દેવી દેવતાઓ છે એ બધાને શક્તિ માંગવા માટે ભગવાનની પાસે જવું પડે છે. કોઈ પોતાનાથી સમર્થ નથી. કારણ કારણ આપતા કહે છે ભાગવતની અંદર કે ભગવાન કોને કહેવાય. આ આગળના મેં તમને ઉદાહરણો ઘટનાઓ જે આપી, કદાચ કોઈના મનમાં એમ હોય કે આ ઉદાહરણોથી થોડા ભગવાન બદલી જાય, પણ હવે વ્યાકરણથી એક સિદ્ધાંત સમજો. ભગવાન કોને કહેવાય? સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે કે ધાતુઓની સાથે જ્યારે પ્રત્યય જોડાય ત્યારે એમાંથી શબ્દ બને. આ જેટલા શબ્દો આપણી પાસે છે, આપણે બધા વાતચીત કરીએ છીએ ને, એ સંસ્કૃતની મૂળ ધાતુમાંથી પ્રગટ થયા છે. તો આ જે ભગવાન શબ્દ છે એ ભગવાન શબ્દની અંદર બે ધાતુ છે. સૌથી પહેલી ધાતુ છે જેનું નામ છે ભૂ ધાતુ, અને એ ભૂ ધાતુથી ભ શબ્દ પ્રગટ થયો છે. તો ભૂ ધાતુના ત્રણ ગુણ છે, યશ, શ્રી અને જ્ઞાન. ભ શબ્દના ત્રણ અર્થ થાય, યશ, શ્રી અને જ્ઞાન. અને ગ શબ્દ, ગ ધાતુ જે છે એ ગ ધાતુના ત્રણ અર્થ થાય, વૈરાગ્ય, સુંદરતા અને બળ. અને વાન શબ્દનો અર્થ છે એને ધારણ કરવા વાળા. ભ અને ગ ધાતુને જે ધારણ કરવા વાળા છે એને ભગવાન કહેવાય. અર્થાત બે ધાતુના ત્રણ ત્રણ ગુણ છે, મળીને છ ગુણ થાય. આ છ ગુણ જે વ્યક્તિમાં જોવામાં આવે એને ભગવાન કહેવાય. એની સિવાયનો આ સંસારમાં બીજો કોઈ ભગવાન નથી. તાળીઓ ન પાડો, એ છ ગુણ જાણવાના છે કયા છે. ઉત્સાહી શ્રોતાઓ છે, છ ગુણ યશ. આ સંસારમાં કૃષ્ણનો જેવો યશ છે ભક્તો, એવો યશ બીજા કોઈનો નથી. ક્યારેક ક્યારેક સંસારમાં સામાન્ય વ્યક્તિને યશ પ્રાપ્ત થાય. બહુ સારું કામ કર્યું હોય તો દુનિયામાં ટીવી ઉપર આવે, ન્યૂઝ પેપરમાં આવે, અને જ્યારે એ વ્યક્તિ આ સંસારને છોડીને જાય એની સાથે એનો યશ પૂરો થઈ જાય, એને પછી યાદ ન કરે લોકો. આગળની કથામાં આપણે જોયું હતું આ સંસારમાં લોકો બે જ વસ્તુને યાદ કરે છે, અને બે જ વ્યક્તિની કીર્તિ હંમેશા માટે અમર રહેવાની છે. એમાંથી એક છે ભગવાન અને બીજા છે ભગવાનના ભક્તો. બાકી એની સિવાયનો કોઈ વ્યક્તિ એવો નથી જે આ સંસારની અંદર અમરતા પ્રાપ્ત કરી શકે. અનેક રાજાઓ આવ્યા, અનેક મહારથીઓ, અનેક મોટા શાસકો, અનેક નેતાઓ થયા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભારતના મહાન નેતાઓ, પણ આજે લોકો એનો ભાવે નથી પૂછતા. અને આજ ભારતના લોકો એને આજ ગાળો દઈ રહ્યા છે. 1947માં એ ગાંધીજીના નામનો આખો ડંકો વાગતો હતો આખા દેશની અંદર. એ ગાંધીને આજે ગાંધીના જ દેશમાં રહેવા વાળા લોકો ગાળો દઈ રહ્યા છે. આ યશ નથી ભક્તો. કોને યશ કહેવાય? તો કહે છે ખરાબ કામ કરવા છતાં, ખરાબ કામ કરવા છતાં સંસાર એના ગુણોનું ગાન કરતા હોય, એ ગુણોનું વર્ણન કરતા હોય એને યશ કહેવામાં આવે. બ્રજ વૃંદાવનમાં કૃષ્ણ ચોરી કરે તો એનું નામ પડી જાય ભગવાન માખણ ચોર. આજે લોકો માખણ ચોરના નામથી ભગવાનને ઓળખે છે. એ ભગવાન યુદ્ધની અંદર યુદ્ધ મેદાન છોડીને, એ રણ મેદાન છોડીને નાસી જાય ત્યારે ભગવાનનું નામ પડી જાય રણછોડ. કૃષ્ણ સારું કામ કરે કે ખરાબ કામ કરે એનો યશ હંમેશા માટે વધતો જાય છે, વધતો જાય છે, ક્યારે એનો યશ ઘટતો નથી. બીજો ગુણ છે ભગવાનનો શ્રી. સંસારમાં ધનની જે દેવી છે, ધનની અધિષ્ઠાત્રી દેવી જે છે એ લક્ષ્મીજી છે. અને જો લક્ષ્મીજીના બહુ ઉપાસકો છે ભક્તો, હિન્દુ ધર્મવાળા લક્ષ્મીજીને માને, જૈન ધર્મ વાળા લક્ષ્મીજીને માને, શીખ લોકો લક્ષ્મીજીને માને, લક્ષ્મીજીને બધા માને, કારણ કે ખબર છે આ ધનની દેવી છે અને એની બધાને જરૂર છે. હવે કોઈ વ્યક્તિ પૂછે કે તમે શ્રી કયો છો, એ કૃષ્ણની પાસે કેટલું ધન છે? ભગવાનના ધનનો જો અંદાજ લગાવો હોય ત્યારે આચાર્યો તો એક જ શબ્દોમાં કહી દે કે ધનની અધિષ્ઠાત્રી લક્ષ્મી દેવી છે, એવી કરોડો કરોડો લક્ષ્મીઓ એ કૃષ્ણના ચરણની સેવા કરવા માટે તરસી રહી છે. કે ક્યારે અમને ચાન્સ મળે કૃષ્ણની સેવા કરવાનો. એવી હજારો હજારો લક્ષ્મીઓ એ કૃષ્ણના ચરણોની સેવા કરે છે. વિચાર કરો, એ કેટલા મોટા ધનની વ્યક્તિ છે. શ્રી વૈરાગ્ય, જે વૈરાગ્ય કૃષ્ણની અંદર છે ને ભક્તો, યા સંસારના બીજા કોઈ અવતારમાં નથી. ભલે અવતાર વિષ્ણુથી પ્રગટ થયા છે, પણ જેવો વૈરાગ્ય ભગવાન કૃષ્ણમાં છે એ વૈરાગ્ય કોઈ અવતારમાં નથી, અને બીજા કોઈ ભગવાનના કલા અવતારમાં નથી, યુગા અવતારમાં નથી. શું વૈરાગ્ય છે? તો કે છે, જ્યારે રામ અવતારની અંદર ભગવાન રામને દશરથજીએ વનવાસ આપી દીધો, ગોસ્વામીજી માનસની અંદર બહુ સુંદર લખે કે દશરથજીએ જ્યારે ભગવાન શ્રી રામને આવીને કીધું કે રામ તમારે આવતીકાલે રાજા બનવાનું છે, ત્યારે ભગવાન રામના મોઢા ઉપર કોઈ ફેરફાર નહીં. એવું નહીં કે કાલે હું રાજા બનવાનો છું, ઉત્સાહ આવી ગયો, કોઈ ફેરફાર નહીં ભગવાનના મુખ ઉપર. અને એ જ રાત્રિએ જ્યારે ભગવાન રામને ખબર પડી કે મારે 14 વર્ષ માટે વનમાં જવાનું છે, તોય કોઈ ફેરફાર નહીં મોઢા ઉપર, કોઈ સુખ નહીં, કોઈ દુઃખ નહીં. એ અયોધ્યાના રાજ્યને છોડી અને ભગવાન હસતા હસતા વનની અંદર વયા ગયા. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, છતાં એ અયોધ્યાના રાજ્યને એક ક્ષણમાં, જેમ કોઈ વ્યક્તિ તણખલાનો ત્યાગ કરી દે એમ ત્યાગ કરીને ભગવાન વનની અંદર જાય. કૃષ્ણ વૃંદાવનની અંદર, ગઈકાલે જ ઉદ્ધવજીના પ્રસંગમાં સાંભળ્યું ગોપીઓ કૃષ્ણને કેટલો પ્રેમ કરે, છતાં એ ગોપીઓના પ્રેમને વશ ભગવાન એ ગોપીઓને છોડીને મથુરા વયા ગયા. કીધું બધાને હું પાછો આવીશ, કઈ નહીં ગયા. જે વ્યક્તિ કીધું, બધાને કૃષ્ણે કીધું હું પાછો આવી જઈશ મથુરાથી 2 દિવસમાં. એ કૃષ્ણ ગયા, એ ગયા 11 વર્ષની ઉંમરે બ્રજ વૃંદાવનને છોડ્યું, અને ત્યારથી લઈ અને ક્યારેય પાછું વળીને વૃંદાવન સામે જોયું નથી. પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય એ પ્રેમ કરવા વાળી ગોપીઓને છોડી અને ભગવાનને મથુરા જવાનું હતું. એક ક્ષણમાં એ ગોપીઓને અને એ બ્રજ વૃંદાવનને છોડી અને ભગવાન મથુરા વયા ગયા. આને કહેવાય છે ત્યાગ ભક્તો. કૃષ્ણમાં જે ત્યાગ છે એ ત્યાગ કોઈ જીવમાં નહીં પણ ભગવાનના અવતારમાં નથી. અને એટલા માટે ભગવાનનો ત્રીજો યશ શ્રી વૈરાગ્ય જ્ઞાન, જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણમાં છે એવું જ્ઞાન બીજા કોઈની અંદર નથી. કારણ ગીતામાં ભગવાન 4th અધ્યાયમાં કે કરોડો વર્ષો પહેલા સૂર્ય વિવસ્વાનને જે ભગવદ્ ગીતા કીધી, એ જ ગીતા એઝ ઇટ ઇઝ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર અર્જુનને સંભળાવે. આયા કથામાં તમે બધા આવ્યા છો, સાંભળો છો કથા, અને તમને કોઈ ભક્ત મળીને કહે કે પ્રભુજી કથામાં આવ્યા, તમને કથા સારી લાગી, તમારે પ્રવચનમાં આવવું જોઈએ. લોકો કહે છે ઠીક છે આવશું. અત્યારે કોઈને પણ પૂછો પ્રભુજી કેમ લાગે છે, બધા મુંડી હલાવે છે, હા બહુ સારી કથા છે. પણ એ સારી કથા થઈ ક્યારે કહેવાય કે જ્યારે વ્યક્તિ ભગવાનના નામનો જપ કરે, જ્યારે હાથમાં માળા આવે ત્યારે કહેવાય આ કથા સક્સેસ છે, આ કથા સફળ થઈ છે. માણસો આવવાથી કે માણસોની ભીડથી કથાઓ સફળ નથી થતી ભક્તો. જ્યારે કોઈ વ્યક્તિ આ કથાના માધ્યમથી ભગવાનના નામનો જપ કરવાનો સ્વીકાર કરે ત્યારે કહેવાય કે આ ભાગવત સફળ થયું છે. એટલે ભગવાન દ્વારા જે જ્ઞાન આપવામાં આવ્યું, તમે સાંભળો તો છો અહીંયા, અને ઘણા ભક્તો આમાંથી પ્રવચનમાં આવતા હશે, 50-50, 100-100, કોઈ હજારો પ્રવચન સાંભળી નાખ્યા, છતાં કાંઈ ફેરફાર ન હોય અંદર, કાંઈ બદલાવ નહીં. અર્જુન કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ઉભા રહી અને કૃષ્ણને કહે છે, કૃષ્ણ મારે લડવું નથી, યુદ્ધ નથી કરવું મારે. કૃષ્ણ મનમાં વિચાર કરે કે હું સારથી બન્યો છું ને યુદ્ધ કરવાની ના પાડે છે. અને ભગવાને મનમાં વિચાર્યું હશે કે અર્જુન જો યુદ્ધ નહીં કરે તો આમાં નીચો તો હું દેખાય છે, કે ભગવાન સારથી બન્યાતા તો અર્જુનને ફેરવી ન શક્યા. બહુ અર્જુને કીધું યુદ્ધ નથી કરવું ને આમ થશે ને તેમ થશે ને, અને 2 અધ્યાયથી ભગવાને ચાલુ કર્યું શ્રી ભગવાન વાચ. 45 મિનિટનો સમય ખાલી, 45 મિનિટ પછી ભગવાને પૂછ્યું અર્જુન હવે શું કરવું છે, તાકે કરીશ્ય વચનમ તવ, હવે તમે કયો. 45 મિનિટમાં ખાલી અર્જુનના માઇન્ડને ફેરવી નાખ્યું. અને જે જ્ઞાન ભગવાનમાં હોય છે ને, એ જ્ઞાન ભગવાનને તમે કરોડો વર્ષો પહેલા પૂછો તોય એ જ્ઞાન એની અંદર છે, એને તમે વર્તમાન સમયમાં પૂછો તોય ભગવાનને જ્ઞાન યાદ છે, અને ભવિષ્યમાં ક્યારેય પણ આ જ્ઞાનને પાછું પ્રગટ કરવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન આ જ જ્ઞાનને પાછું પ્રગટ કરશે. કારણ ગીતામાં ભગવાન કહે છે, વેદાહમ સમધિતાની. આ સંસારની અંદર પ્રત્યેક વૈદિક જ્ઞાન જે છે, વેદ પુરાણ ઉપનિષદ, આ બધું ભગવાનથી પ્રગટ થાય છે. આપણને એટલી ખબર છે કે ગીતા એ ભગવાનના મુખની વાણી છે. અરે ભક્તો, બધું શાસ્ત્ર ભગવાનથી પ્રગટ થયું છે. જેમ મહાવિષ્ણુના એક શ્વાસમાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રગટ થાય, એમ ભગવાનના શ્વાસમાંથી આ વેદ પ્રગટ થાય છે. અને એ જ વેદોનો વિસ્તાર છે આજે વૈદિક સાહિત્ય છે. પ્રત્યેક જ્ઞાનનો સ્ત્રોત ભગવાન છે. અને પ્રસંગ આપણને ખબર છે કે નાભિકમળ ઉપર જયારે બ્રહ્માજી આવે છે ત્યારે ભગવાન એને જ્ઞાન આપે છે ડાયરેક્ટ. આજે લોકો બ્લુટુથનો ઉપયોગ કરે, એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર કરવા બ્લુટુથનો ઉપયોગ થાય. કાંઈ કનેક્શન જોડ્યા વગર આમાં જે ગીત હોય એ બીજા મોબાઈલમાં વયું જાય. અને એવી જ રીતે ભગવાન બ્રહ્માજીને જ્ઞાન આપે છે. ભગવાનના હૃદયમાંથી જ્ઞાન સીધું બ્લુટુથથી ભગવાને ટ્રાન્સફર કર્યું. આપણે બધા એમ માનવી છીએ કે વિજ્ઞાન બહુ આગળ છે, આ બ્લુટુથ આવ્યું તો કેટલું સરળ થઈ ગયું, કાંઈ વાયર નહીં, કાંઈ કનેક્શન નહીં, સીધું જ્ઞાન. અરે આ પદ્ધતિ કરોડો કરોડો વર્ષોથી શાસ્ત્રમાં લખી છે. આ વિજ્ઞાને તો હમણાં શોધ કરી છે. ભાગવતનો પ્રથમ પ્રારંભ ત્યાંથી થાય છે. જન્માદ્યસ્ય શ્લોકની અંદર તેજો વારી મૃદા યથામ વિનિમય તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. બ્રહ્માજીના હૃદયમાં ભગવાન જ્ઞાનને પ્રગટ કરાવી દે છે. એ આ બ્લુટુથ જ છે. એટલે જ્ઞાનનો પૂર્ણ સ્ત્રોત ભગવાન શ્રી કૃષ્ણ છે. અને બળમાં તો કોઈને કહેવું ન પડે, કારણ કે એ બળ દેખાડવાની શરૂઆત ભગવાને છઠ્ઠા દિવસથી કરી. છઠ્ઠા દિવસે જ્યારે આપણા ઘરે કોઈ સંતાનનો જન્મ થાય તો છઠ્ઠા દિવસે એની છઠ્ઠી કરવામાં આવે. એવી છઠ્ઠી કરે તો એ છોકરો એની હાથે હલી નો એકતો હોય એવો હોય. છ દિવસના બાળક કેવડા હોય. અને કૃષ્ણનું બળ જોવો, છઠ્ઠા દિવસે એ 18 કિલોમીટર લાંબી પૂતનાને ખાલી હોઠ અડાડીને મારી નાખી. છે કોઈ ભગવાનમાં આવું સામર્થ્ય? કે બીજો કોઈ વ્યક્તિ છે એવો કોઈના ધ્યાનમાં જેમાં આ સામર્થ્ય હોય? 6 દિવસનો બાળક, અને 6 દિવસમાં એ કોઈ ઢીકો મારીને કે લાફો મારીને નહીં, ખાલી ભગવાને પોતાના હોઠ દ્વારા એ પૂતનાનો વધ કરી નાખ્યો. 7 વર્ષની ઉંમરે એક આંગળી ઉપર નહીં, આંગળીના નખ ઉપર ગિરિરાજ ગોવર્ધન, જેની વર્તમાન સમયમાં લંબાઈ કદાચ 21 કિલોમીટર છે. અને ગોવર્ધનજીના ગિરિરાજજીના વિષયમાં એવું કહેવાનું છે કે એ દરરોજ એક તલ ભાર જમીનની અંદર જતા જાય છે. હવે વિચાર કરો, એ 5000 વર્ષ પહેલા ગિરિરાજજી કેવડા હશે? એ ગિરિરાજજીને એક 7 વર્ષનો બાળક પોતાની એક આંગળી ઉપર રાખે 7 દિવસ 7 રાત્રી સુધી. આ ભગવાનનું બળ છે. સંસારમાં ઘણા લોકો અત્યારે પોતાને ભગવાન કહેડાવે, અમે ભગવાન છીએ, અમારી પૂજા કરો. ભક્તિ સિદ્ધાંત મહારાજ બહુ સુંદર કહેતા કે આવા જે ભગવાન હોય ને, જે પોતાની જાતને માનતો હોય હું ભગવાન છું, 2 મણનો મોટો પથ્થર લઈને એના વાહામાં બરાબર ઘસવો જોઈએ, અને પછી એની બધી ભગવત્તા બહાર નીકળે કે કેટલો એ ભગવાન છે. ભક્તિ સિદ્ધાંત મહારાજ એક એવા સાધુ હતા ભક્તો, કે જેને જોઈ અને આ માયાવાદી સંન્યાસીઓ ભાગવા માંડતા. કારણ હાલતું ચાલતું શાસ્ત્ર જેનું નામ હતું. અને એ ભક્તિ સિદ્ધાંત મહારાજને એકવાર ટ્રેનમાં એક આવા ભગવાન મળી ગયા. અને એ બધાને ટ્રેનમાં કે હું ભગવાન છું. અને ભક્તિ સિદ્ધાંત મહારાજને આ ખબર પડી, કોઈ ભગવાન આવ્યા છે ટ્રેનમાં. ભક્તિ સિદ્ધાંત મહારાજ એની સામેની બર્થ ઉપર જઈને બેઠા, અને ત્યાંથી બરાબર એક કેરીવાળો નીકળ્યો. એ કેરીવાળાને કીધું કે આ ટોપલો આખો અહીં મૂકી દે, મારા શિષ્યો તમને પૈસા આપી દેશે. અને પછી ઓલા વ્યક્તિને કીધું કે તમે ભગવાન છો? હા હું ભગવાન છું. તો ઠીક છે, કેરી ખાવાનું ચાલુ કરો. 1 2 3 કેટલી ખાઈ કે? ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ કે ભગવાન જયારે ગિરિરાજજીના રૂપમાં પ્રગટ થયા તો એ બ્રજમાં જેટલું અન્ન હતું એ બધું ગ્રહણ કરી લીધું, તમે એક કેરી આ એક ટોપલાવાની એટલી કેરી ન ખાઈ શકો? ઓલે કે નહીં નહીં ખાવ, શિષ્યોને બોલાવ્યા, પકડો અને આનું મોઢું ખોલો, આ આખા ટોપલામાં જેટલી કેરી છે અને બધી ખવડાવવાની. ત્યારે ઓલો સાધુ હાથ જોડીને કહે કે મને રહેવા દો પ્રભુજી, હવે હું ક્યારેય નહીં કહું કે હું ભગવાન છું એમ. કારણ કે ભગવાન હોય એ બધું ગ્રહણ કરીએ, કે જો ભગવાનના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે કે ભગવાન કોને કહેવાય, ભગવાન ઈ છે જે સર્વ સમર્થ હોય, આ સંસારનું કોઈ કાર્ય એના માટે અશક્ય નથી, ઈ ભગવાન છે. પણ આપણે, આપણને કોઈક આવીને કહે કે આ ભગવાનને માનો, આપણે ઈ ભગવાનને માનવા મળ્યું. બીજા કોઈક આવીને કે આ ભગવાનને માનો, આપણે એને માનવા મળ્યું. આપણે ભાગવત મહાત્મ્યમાં સાંભળ્યું, ગુર્જરે જીર્ણ તામ ગથા, ભક્તિ મહારાણી કે હું ગુજરાતમાં આવીને જીર્ણ થઈ ગઈ. કારણ, કારણ આ જ, જીર્ણ થવાનું કારણ આ છે. ગીતા ક્યારેય ખોલી નથી, ભાગવત ક્યારેય ખોલ્યું નથી, બસ ગમે એ વ્યક્તિ આવીને કે આ ભગવાન છે એટલે માની લીધું. કોઈ પણ બાપુ આવીને એમ કે હું ભગવાનનો અવતાર છું, આ તમે અવતાર છો. પ્રભુપાદજીની શિક્ષા છે ભક્તો, જ્યાં સુધી શાસ્ત્રથી પ્રમાણિત ન થાય અથવા ભગવાનના જે લક્ષણો બતાવ્યા છે એ લક્ષણો એનામાં જોવામાં ન આવે, તો ગમે એવા ચમત્કાર કરવા વાળો વ્યક્તિ હોય એને ક્યારેય ભગવાન ન માનવો જોઈએ. એક ચપટીમાં હાથમાં સોનાનો ચેન કાઢે, દુનિયાને ભગવાન માનવા મળે. અરે ભાગવતની અંદર આઠ સિદ્ધિઓનું વર્ણન કર્યું છે, આ હાથમાંથી સોનું કાઢવું, હવામાં ઉડવા માંડવું. અરે મરેલાને કોઈ વ્યક્તિ જીવતો કરી દે ને ભક્તો, તો આ સંસારમાં એને ભગવાન ન કહેવામાં આવે. કારણ કે ભગવાનની અંદર આ છ યોગ્યતા હોવી જોઈએ. તમારે જો નક્કી કરવું હોય કે આ વ્યક્તિ ભગવાન છે કે નહીં, તો સૌથી પહેલા જોઈ લેવાનું કે એ વ્યક્તિમાં છ યોગ્યતા છે. જો એનામાં યોગ્યતા હોય તો એ ભગવાન છે, અને જો એનામાં કોઈ યોગ્યતા ન હોય તો એ ભગવાન નથી. આ તમારે છ ગુણ યાદ રાખવાના છે, અને છ નો અંતિમ ગુણ છે સુંદરતા. ભગવાન કેવા સુંદર છે એ તો બ્રહ્માજી કહે છે પોતાની સ્તુતિમાં, કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદ માદ પુરુષમ તમહમ ભજામી. કરોડો કરોડો કામદેવ જે કૃષ્ણને જોઈને મૂર્છિત થઈ જાય, એવા કૃષ્ણ ઈ ગોવિંદ એનું હું ભજન કરું છું, બ્રહ્માજી કહી રહ્યા છે. અને ઘણા લોકો દુનિયામાં શિવજી ભગવાન છે, બ્રહ્માજી ભગવાન છે, ઇન્દ્ર ભગવાન છે. અને તમારા મનમાં કદાચ પ્રશ્ન થતો હશે, અથવા થવો જોઈએ, કે પ્રભુજી તમે કીધું કે આ છ ગુણ જેનામાં હોય એને ભગવાન કહેવાય, તો પછી બ્રહ્માની આગળ ભગવાન શબ્દ શું કામ લાગ્યો, શિવજીને શા માટે ભગવાન કહેવામાં આવે છે? એનો ઉત્તર આપતા આચાર્યો કહે છે કે જો આ છ ગુણ જે છે એમાંથી કોઈ એક ગુણ જે વ્યક્તિમાં પરિપૂર્ણ માત્રામાં હોય એની આગળ ભગવાન શબ્દ લાગે. માની લો કે બ્રહ્માજીની અંદર પૂર્ણ જ્ઞાન છે, કારણ કે જ્ઞાન એને ભગવાને આપ્યું છે, એટલે બ્રહ્માજીની આગળ ભગવાન શબ્દ લાગે. પણ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની વાત હોય કે પૂર્ણ ભગવાન કોણ છે, ત્યારે પૂર્ણ ભગવાન એને કહેવાય જેમાં છ યોગ્યતા હોય, અને આ છ માંથી એક યોગ્યતા જો એ વ્યક્તિમાં ન હોય તો એને પૂર્ણ ભગવાન ન કહેવાય. આ સંસારમાં અત્યારે ચાલે છે, ઘણા લોકો કે અમારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, પણ તમારા ભગવાનમાં છ ગુણ છે તો એ તમારા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, નહીતર એ ભગવાન નથી. નહીતર કોઈ પાખંડી વ્યક્તિ છે, કોઈ ઢોંગી વ્યક્તિ છે, અથવા તમે એ વ્યક્તિને ભગવાન બનાવવા માટે તમે પાખંડ કરી રહ્યા છો. એટલે આ જાણવું બહુ જરૂરી છે કે ભગવાન કોને કહેવાય. તો એક વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કે છ ઐશ્વર્ય જેનામાં હોય એને ભગવાન કહેવાય. હવે એક વખત આપણો જે આ ભારત દેશ છે એ અંગ્રેજ શાસનના હેઠળ હતો, 1947 પહેલા. અંગ્રેજો જયારે ભારતની અંદર આવ્યા તો એ અંગ્રેજો ભારતમાં આવીને કન્ફ્યુઝ થઈ ગયા. એ કે ઇસ્લામ, કોઈ મુસલમાનને જઈને પૂછો ભગવાન કોણ છે તો એ કહે છે અલ્લાહ. બધા મુસલમાન એક જ જવાબ આપે, અલ્લાહ ભગવાન છે. ક્રિશ્ચિયનને જઈને પૂછો ભગવાન કોણ છે તો કહે છે જીસસ ક્રાઇસ્ટ, એક જ ભગવાન છે. અને હિન્દુઓને જઈને પૂછો તો ગણપતિ દાદાએ ભગવાન, હનુમાનજી ભગવાન, માતાજી ભગવાન, બાપુય ભગવાન, બાપાય ભગવાન, જેને જે મનમાં આવે બધા ભગવાન. અંગ્રેજો કન્ફ્યુઝ થઈ ગયા, આટલા બધા ભગવાન.
એક જાતિમાં જો હિન્દુઓ સિવાય ક્યાંય નથી આ. તો એ એક અંગ્રેજ જજ હતા, એને કીધું કે જો તમે લોકો ડિસિઝન ન લઈ શકતા હોય કે ભગવાન કોણ છે, તો અમે તમને બતાવી ભગવાન કોને કહેવાય. એને કીધું તમે જેટલાને ભગવાન માનો છો એ બધાના ફોટા લાવો. બધાના ફોટા લાવી અને એ અંગ્રેજોની હાઈકોર્ટમાં મોકલ્યા. અને એ સમયે અંગ્રેજના જે જજ હતા, એ જજે પહેલો ફોટો જોયો, એક માતાજીનો હાથમાં ત્રિશુળ, એક હાથમાં કોકનું કાપેલું ડોકું. આ ફોટો જોયો કે આ ત્રિશુળ રાખે કોકને મારે, મતલબ કે આ કોકની સેવામાં છે. માની લો કે બાર ગેટ ઉપર કોઈ વોચમેન ઉભો હોય, એના હાથમાં બંદૂક હોય, તો તમને સ્વાભાવિક ખબર પડે ને કે આ વોચમેન ને અહીંયા રક્ષણ કરવા માટે ઉભો રાખ્યો છે. વોચમેન આપણે શું કામ રાખવી છે? રક્ષણ કરવા માટે. તો એવી રીતે જયારે માતાજીના હાથમાં ત્રિશુળ જોયું, તો અંગ્રેજોએ નક્કી કર્યું કે આ કોઈકની કોઈકની સેવામાં છે, એટલે આ પૂર્ણ ભગવાન ન હોય, સાઈડ કરવાનો. બીજો ફોટો લીધો, બ્રહ્માજીનો હાથમાં આવ્યો. અદભુત પ્રાણી છે, ચાર મોઢા. અંગ્રેજોને જ ખબર ન હોય આ કોણ છે. ચાર મોઢા છે પણ એક હાથમાં વેદ છે, એક હાથમાં માળા છે, એક હાથમાં કમંડળ છે. તો આના હાથમાં માળા છે, અર્થાત આ કોઈકના જપ કરી રહ્યો છે, આ કોઈને આધીન છે. અને આંખ્યું બંધ છે, અર્થાત કે આ કોઈનું ધ્યાન કરી રહ્યા છે. બ્રહ્મા ભગવાન નથી. એ ફોટો સાઈડમાં કર્યો. શિવજીનો વાર હતો. શિવજીના બે ફોટા હતા. એક સતીને કથા કહી રહ્યા છે અને એકમાં માળા લઈને બેઠા છે. જોયું કે આ કોઈની કથાઓનું ગાન કરે છે. અને કોઈ વ્યક્તિ બીજાની ભક્તિ ત્યારે કરે જ્યારે કઈક ઉતરતો હોય, કઈક નીચેની કક્ષામાં હોય. હાલાકી શિવજી ભગવાનનો ગુણા અવતાર છે, પણ અંગ્રેજોને તો આટલું બધું જ્ઞાન ન હોય કે શિવજી કોણ છે. એને નક્કી કર્યું કે આ માળા કરે છે, ધ્યાન કરે છે, મતલબ કે આનાથી ઉપર હજી કોઈ છે. શિવજીના ફોટા નહીં જવા દીધા. હનુમાનજીનો ફોટો જોયો, હાથમાં કરતાલ વાળો, રામ નામ નિત્ય જપતા રહે છે, આ બીજાની ભક્તિ કરે છે. અને અંતમાં કૃષ્ણનો ફોટો આવ્યો. જોયું કે એક ઝાડ નીચે ઉભા છે, મુખ ઉપર મંદ મંદ હાસ્ય, હાથમાં વાંસળી અને ગીત ગાઈ રહ્યા છે, કોઈ ટેન્શન નહીં. અને આપી દીધો નિર્ણય, આ જ પૂર્ણ ભગવાન છે. કારણ કે ભગવાનને કોઈ ટેન્શન ન હોય, એને કોઈ ચિંતા ન હોય. એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ ભગવાન છે, પણ આ કળિયુગના ભારતીયોને ખબર ન પડી કે ભગવાન કોણ છે. હજી ગોતતા ફરે છે. હજારો લોકો આવીને પૂછે, પ્રભુજી હજારો ભગવાન, તમે કયો આ હાચું, બોલો કે આ હાચું, બોલો કે અમારું હાચું, કોને ભગવાન માનવા. અનેક લોકોના પ્રશ્ન, કોણ ભગવાન છે? અરે ભગવાન એક છે, ભગવાન કઈ અનેક છે? એક જ ભગવાન છે અને એ કૃષ્ણ છે. આ કોઈ સંદેહ કરવાની વાત નથી, પણ કળિયુગમાં આપણા મન ભ્રમિત થઈ ગયા છે, એટલે આપણી સામે હજારો હજાર ભગવાન ઉભા છે. ઘણા વ્યક્તિઓના મનમાં થાય કે બોલો કે આ ભગવાન, બોલો કે આ ભગવાન, કોઈને નથી માનવા. અને એમ કરીને એ વ્યક્તિ કાંઈ ન કરે, બધાને માનવાનું છોડી દે. અમુક લોકો બહુ ઉદારવાદી હોય, અમે તો શને પ્રભુજી બધાને માનવી, ગણપતિ દાદાને માનવી, હનુમાનજીને માનવી, કૃષ્ણને માનવી. અને એક ભાઈ તો એક ડાયા મને મળે કે હું તો મસ્જિદમાં જાઉં. તે શું થઈ ગયું મસ્જિદમાં જાય? મસ્જિદમાં જઈને શું કરે? મરેલાઓની કબર જોવા હાટું જાય? અમે બધાને માનવી, ઉદાર બનતા હોય. હવે બધાને માનવા વાળા લોકો એટલા મૂર્ખ છે, એટલા મૂર્ખ છે કે એની મૂર્ખતાની કોઈ હદ નથી. હું ઘણી વાર પ્રવચનમાં કહું છું, એક કોઈ નવી સ્ત્રી જયારે વિવાહ કરીને ઘરમાં આવે અને ઘરમાં આવીને પછી એમ કહે કે નહીં, આ ઘરમાં જેટલા પુરુષો છે એ બધા મારા પતિ છે, શું એ સત્ય વાત છે? સેવા એ ઘરમાં બધાની કરે, સસરાની કરે, જેઠની કરે, દિયરની કરે, પણ પતિ તો એક જ હોય. એમ લોકો સેવા ભલે બધા દેવી દેવતાની કરે, એને સન્માન આપે, માન આપે, પણ જ્યાં ભગવાનની વાત છે તો એ પત્નીનો પતિ જેમ એક જ હોય, એમાં સંસારનો ભગવાન એક જ છે. અને ત્યારે એ આચાર્યોના મનમાં આવ્યું છે કે આટલું સ્પષ્ટ કહેવા છતાં આ કળિયુગના લોકોની બુદ્ધિમાં નહીં ઉતરે. એટલે સુત ગોસ્વામીએ ભાગવતમાં કીધું, એતેચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સુદ ગોસ્વામી કહે છે કે મેં 24 અવતારોનું વર્ણન કર્યું પણ મારાથી એક ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? તો કે રામ અને કૃષ્ણને મેં અવતાર ગણાવી દીધા. પણ સૌનકજી, રામ અને કૃષ્ણ એ અવતાર નથી, કારણ કે કૃષ્ણ જે છે એ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ તો સાક્ષાત ભગવાન છે, તો બીજા કોણ છે? તો કે છે એતે જ અંશ કલા પુંસ, કોઈ એમના અંશ છે, કોઈ એની કલા છે, કોઈ એમના યુગાવતાર છે, કોઈ મનવંતર અવતાર છે. પણ જ્યાં પૂર્ણ ભગવાનની વાત આવે ત્યારે એ માત્ર ને માત્ર કૃષ્ણ છે, બીજું કોઈ નથી. અને આ વાત હું તમને ભાગવત થી કહી રહ્યો છું ભક્તો. કદાચ કોઈના મનમાં સંશય હોય તો ભાગવત ના પ્રથમ સ્કંદ માં જોઈ શકે છે. આ શ્લોક સુત ગોસ્વામી એ નૈમિષારણ્ય ને 88,000 ઋષિઓની સામે કહી રહ્યા છે. જ્યારે ભગવાનની વાત આવે છે, ઘણા લોકો પોતાને ભગવાન માનતા હોય, હું ભગવાન ને તમે ભગવાન, એવા લોકોનો તોટો નથી. આત્મા ઈજ પરમાત્મા, તું ભગવાન છો ને હું ભગવાન છું. અરે ખાલી થોડીક બુદ્ધિ લગાવો ભક્તો, ખબર પડી જાય આત્મા ક્યારેય પરમાત્મા થઈ શકે કે આત્મા ઈજ પરમાત્મા. અરે આત્મા ઈ પરમાત્માનો એક અંશ છે, આત્મા બહુ નાનો છે, પરમાત્મા વિભુ છે. જેમ સમુદ્રની અંદર અનંત પાણી હોય, સમુદ્રના પાણીને કોઈ માપી ન શકે, પણ એ સમુદ્રમાંથી કોઈ એક ટીપું એક બુંદ લઈ લે તો એ બુંદ જે છે ને એ આત્મા છે, અને એ સમુદ્ર જે છે એ પરમાત્મા છે. આત્મા ક્યારેય પરમાત્મા ન થઈ શકે. પ્રભુપાદજી એમના તાત્પર્યોમાં કહે છે જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે. અને કોઈ વ્યક્તિ તમને શીખવાડતું હોય તપસ્યા કરવાથી ભગવાન થવાય, યોગ કરવાથી ભગવાન થવાય, શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે આ કરવાથી ભગવાન થવાય. જીવ ક્યારેય ભગવાન થઈ જ ન શકે. કારણ કે જીવ જે છે એ નિત્ય ભગવાનનો દાસ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે છે. જીવ ક્યારેય ભગવાન ન થઈ શકે. જીવ ઈ જીવ છે, ભગવાન ઈ ભગવાન છે, એટલે આત્મા ક્યારેય પરમાત્મા સંભવ જ નથી. અને આપણી ભાષામાં કહું ને તો એક કુટુંબમાં એક પિતા અને પુત્ર રહેતા હોય. હવે પિતા વૃદ્ધ થઈ જાય, પુત્ર યુવાન હોય, અને યુવાનીમાં એ પુત્ર એના પિતાને કહે કે જો તમે ગઢા થઈ ગયા છો, આ ઘરનો વ્યવહાર હું ચલાવું છું, ઘરમાં પૈસા હું કમાવું છું, એટલે હવેથી હું બાપા અને તમે છોકરો, આ ક્યારેય સંભવ છે? છોકરો કદાચ કરોડો રૂપિયા કમાતો હોય પણ એ છોકરો ક્યારેય બાપ ન થઈ શકે, બાપાનું સ્થાન ન લઈ શકે, કારણ કે પિતા પિતા છે અને પુત્ર પુત્ર છે. સંબંધ એનો સત્ય છે. એમ ભગવાનનો જીવ સાથે સંબંધ છે, પણ એ જીવ એમ કે મારે ભગવાન થઈ જવું છે, એ ક્યારેય સંભવ નથી. અને આવું જો કોઈ શીખવાડતું હોય તો સમજી લેજો કે તમે પાખંડ શીખી રહ્યા છો. જીવ ક્યારેય ભગવાન ન થાય. અને એક પ્રકારના વ્યક્તિઓ તો એવા છે જે શું કહે છે ખબર? બધા રસ્તા એક જ બાજુએ જાય છે, તમને જે રસ્તો ફાવે એ પકડી લો. ઘણા લોકો ઉદાહરણ આપે, નદી જેમ સમુદ્રમાં મળી જાય એમ આપણે ભગવાનમાં મળી જઈશું. હવે ગંગા નદી જે છે એ અરબ સાગરને મળે ક્યારે? તમે કદાચ મરી જાઓ, આત્મહત્યા કરી લો, તો એ ગંગા ક્યારે અરબ સાગરને ન મળે, કારણ એ ગંગોત્રી થી નીકળે અને ગંગા સાગરમાં મળે. એમ બધા રસ્તા એક બાજુ ન જાય ભક્તો. અહીંયાથી ઘણા ભક્તો વરાછાથી આવ્યા છે, અને હવે આ ગેટમાંથી બહાર નીકળે અને ડાબી બાજુ વળે વરાછા આવે, ઇસ્કોન મંદિર જઈને ઉભા રહે જહાંગીરપુરા. આવા લોકો ઉદાહરણ આપે, બધા રસ્તા એક જ બાજુ જાય. તમારે અહીંથી સૌરાષ્ટ્રમાં જવું હોય, કામરેજ થી લેફ્ટ મારો એટલે સૌરાષ્ટ્રનો રસ્તો આવે, પણ એમાંથી કોઈ રાઈટ મારીને પછી એમ કે મારે સૌરાષ્ટ્રમાં જવું છે, આવે સૌરાષ્ટ્ર કે મુંબઈ જઈને ઉભો રહે? બધા રસ્તા એક બાજુ ન જાય ભક્તો. ક્યારે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો ગીતા અને ભાગવતમાં જે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તો ભગવાન પાસે જાય છે. પણ આ બધી આપણા સમાજમાં વાતો ચાલુ થઈ ગઈ છે, બસ નદી જેમ ભગવાનમાં ભળે એમ ભળી જવાનું છે, મર્યા પછી કઈ છે નહીં. એટલે તમે ક્યારેય ભાગવત નથી જોયું તો શું આ બધું નથી? અને એના કારણે ભારતમાં એવો પ્રચાર થઈ ગયો છે, અનંત ભગવાન, હજારો ભગવાન ને હજી બે ત્રણ તો જન્મવાના બાકી છે. કેવા ભગવાન થાય ભારતમાં? ચાર જણા ઉપાડીને ટોયલેટમાં લઈ જાય અને એને આ સંસાર ભગવાન માને, હોસ્પિટલમાં ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર બાયપાસ ઓપરેશન થઈ ગયા હોય એને લોકો ભગવાન માને, મોઢા ઉપર મોટી મોટી દાઢી વધી ગઈ હોય, મોઢામાં દાંત ન રહ્યા હોય, બોલવાની શક્તિ ન હોય, તો એ પોતાને ભગવાન માનતા હોય. અરે ઈ તો મૂર્ખ્યાઓ છે, ઈ પોતાને ભગવાન માને, પણ આપણામાં તો બુદ્ધિ છે કે નહીં કે ભગવાન કોને કહેવાય? અરે કોઈ વ્યક્તિ આ સંસારમાં ભગવાનનો ભક્ત ન હોય, ભગવાનની ભક્તિ ન કરતો હોય, અને એને તમે એમ કહો ને કે કૃષ્ણનો ફોટો બનાવી દે ને, તો એ ફોટો ક્યારેય વૃદ્ધ કૃષ્ણનો જોયો? ક્યારેય ફોટો કૃષ્ણનો વૃદ્ધ નથી. તો ભગવાન કેવી રીતે વૃદ્ધ થઈ શકે? કારણ પહેલા જ કીધું, ભગવાન સત ચિત્ત આનંદ તત્વથી બન્યા છે. એ ભગવાન સચિદાનંદ છે, એ ક્યારેય વૃદ્ધ ન થાય. અને અહીંયા દાંત પડી ગયેલા, દાઢી ઉગી ગઈ હોય, અને પોતાની જાતે ઉભાઈ ન થઈ શકતા હોય, એને આ સંસાર ભગવાન માની પૂજે છે. ઈ જ આ કળિયુગના લોકોને ધિક્કાર છે સૌથી મોટો. મૂળ ભગવાનને છોડી અને બીજા કેટલાના શરણોમાં જાય, અને પછી કે અમે સુખી નથી થતા, આમાં સુખ ક્યાંથી પ્રાપ્ત થાય ભક્તો? કારણ કે જે મૂળ છે એને છોડીને તો આપણે ભાગી રહ્યા છે. આજથી 200 વર્ષ પહેલા અથવા 300 વર્ષ આ અંગ્રેજ અને મોગલ શાસન આવ્યું એ સમયમાં તમે જોવો, પ્રત્યેક ગામની અંદર એક રામજી મંદિર હોય અથવા એક રાધા કૃષ્ણનું મંદિર હોય. હતા બીજા કોઈ ભગવાન, બીજી કોઈ વસ્તુ? અરે કળિયુગના પ્રભાવથી જેમ રોજ એક નવી કાર લોન્ચ થાય, એમ ભારતમાં રોજ એક નવા ભગવાન લોન્ચ થાય છે. રોજ નવા ભગવાન, અને અમુક તો આવા ગઢા બુઢા મરીને પાછા કહેતા જાય, હું હજી બીજો અવતાર લેવાનો છું આ પૃથ્વીને હેરાન કરવા માટે. કીધું ને પેલા, હજી 2-3 અવતાર થવાના બાકી છે. હમણાં જ આપણા એક ભગવાન સાઉથમાં મરી ગયા, ઘણા લોકોને અફસોસ થયો, ભગવાન વયા ગયા, ભગવાન મરી ગયા. અરે સચિદાનંદ તત્વ છે એનું ક્યારેય શરીર નથી છૂટતું. ઘણા લોકો એ ભગવાનને શમશાનમાં લઈ જાય, શમશાનમાં લઈ જઈને ભગવાનના શરીરને બાળે. અરે સચિદાનંદ તત્વ આ આત્માને અગ્નિ નથી સળગાવી શકતી, એ પરમાત્માના શરીરને અગ્નિ શું બાળી શકે? અને પહેલી વાત તો એ જ છે કે પરમાત્માનું શરીર ક્યારેય છૂટતું જ નથી, કારણ કે આપણા આત્મા અને શરીરમાં ભેદ છે. ભગવાનના આત્મા અને શરીરમાં કોઈ ભેદ નથી ભક્તો, અભેદ છે, અભિન્ન છે. પણ એ કૃષ્ણને તત્વથી નથી જાણતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે કે જે વ્યક્તિ મને તત્વથી જાણી લે એ આ જન્મ મૃત્યુના ચક્રમાં ક્યારેય પાછો નથી આવતો. ખાલી ભગવાનને જાણી લેવાથી ભક્તિ કરવી તો બહુ દૂરની વાત છે. કોણ છે કૃષ્ણ તત્વ? ભક્તો, ભગવાનના વિષયમાં અનેક ચર્ચાઓ કરવામાં આવે, અનેક ઉદાહરણો તમને આપું, આ ચર્ચા પૂરી ન થાય. પણ એક અંતિમ પ્રમાણ ભાગવતથી તમને આપું. ભાગવતમાં એક વખત પોતાની માતાના કટુવચન સાંભળી અને ધ્રુવ નામનો એક બાળક જંગલમાં તપસ્યા કરવા માટે જાય. આ ઘટના સતયુગની છે ભક્તો. અને ઈ ધ્રુવને નારદજી રસ્તામાં મળે, નારદજી પાસેથી ઉપદેશ ગ્રહણ કરી ધ્રુવ વૃંદાવનના મધુવનમાં તપસ્યા કરવા માટે જાય. યાદ રાખજો ભક્તો, સતયુગની આ ઘટના છે. અને ઈ ધ્રુવ મહારાજ ભગવાનને પ્રસન્ન કરવા માટે એક મંત્ર બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે બુદ્ધિથી વિચાર કરો, આ વાસુદેવ મંત્રનો, વાસુદેવ જે શબ્દ છે એનો અર્થ શું થાય? વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ, વસુદેવના જે પુત્ર છે એનું નામ વાસુદેવ છે. અને કૃષ્ણનો જન્મ થાય દ્વાપર યુગના અંતમાં. આ બે વચ્ચે 40-45 લાખ વર્ષનું અંતર ભક્તો. તો એ 40 લાખ વર્ષ પહેલા ધ્રુવને કેમ ખબર પડી કે વસુદેવના પુત્ર ઈ જ વાસુદેવ છે? કારણ કે કૃષ્ણ પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે ભગવાન છે, કૃષ્ણ પૃથ્વી પર પ્રગટ નહોતા થયા ત્યારે એ ભગવાન છે, અને અત્યારે કૃષ્ણ વર્તમાન સમયમાં કે ભવિષ્યમાં અહીંયા પ્રગટ નથી તો એ ભગવાન કૃષ્ણ જ છે. અને બીજું એક પ્રમાણ કે કૃષ્ણનો અવતાર અહીંયા થયો, ભગવાન કૃષ્ણ અહીંયા આવ્યા, એની પહેલા જેટલા જેટલા લોકોએ તપસ્યા કરી, ધ્યાન કર્યું, યોગ કર્યું, ભગવાનની પ્રાપ્તિ કરી, કોના નામથી કરી? કૃષ્ણ નામથી જ કરી છે. તો અવતાર થવાનો તો હજી વાર છે. તો એ લોકોને ખબર કેમ પડી કે આ વાસુદેવ જે વસુદેવના પુત્ર છે? નથી વસુદેવ આવ્યા, નથી કૃષ્ણ આવ્યા. હજી ભક્તો, કૃષ્ણ જે છે એ સનાતન સમય માટે ભગવાન છે, એવું નથી કે પૃથ્વી ઉપર આવે ત્યારે જ ભગવાન થાય છે. ઘણા લોકોના મનમાં એ ધારણા છે, 5000 વર્ષ પહેલા કૃષ્ણ આવ્યા, એ પહેલા શું લોકો ભગવાનના ધામમાં નહોતા જતા, ભક્તિ નહોતા કરતા? અરે ધ્રુવ અને પ્રહલાદ જેવા 5-5 વર્ષના બાળકો ભક્તિ કરી ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું, એ આ રામ અને કૃષ્ણનું નામ લઈને. અને આટલું સાંભળ્યા પછી હવે જો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને તો એને મનમાં પ્રશ્ન નો રહે ભગવાન કોને કહેવાય. અને આટલું સમજાવ્યા પછી જો કોઈને મનમાં હજી પ્રશ્ન હોય કે બીજા કોઈ ભગવાન છે તો ઇસ્કોન તમને આવકારે છે કે તમે આવો, શાસ્ત્રથી પ્રમાણ આપો, અમે કાલથી એને ભગવાન માનવા મળશું. અને નહીતર ભાગવત થી જે પ્રમાણ મળે છે તમારે કૃષ્ણને ભગવાન માનવા પડશે, બેમાંથી એક જ થશે. ગીતામાં ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિ મને ભગવાનના રૂપમાં નહીં માને અંતે કાળ મૃત્યુના રૂપમાં સ્વીકાર તો કરવો જ પડશે. અત્યારે ભલે માનતા હોય, ઘણા બેઠા બેઠા મનમાં વિચાર કરતા હશે, ઇસ્કોન વાળા છે ને એનું ઊંચું રાખે, કારણ કે આ તો રહેવાનું છે. બધી કથામાં સાંભળવામાં આવ્યા, આમાં અમારું ઊંચું રાખવાનું સાંપ્રદાયિક ભાવના નથી. મેં તમને પહેલા કીધું, હું તમને જે વાત કરી રહ્યો એ સાંપ્રદાયિક વાત નથી ભક્તો, ભાગવત એનું પ્રમાણ છે. અને આ પ્રમાણ જો કોઈ સ્વીકાર ન કરી શકે તો એને હું સ્ટેમ્પ પેપર ઉપર લખી નાખું છું, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય ભક્તિ નહીં કરી શકે. કારણ કે ભક્તિ એની થાય કોની? ભગવાનની. પણ આને ખબર જ નથી ભગવાન કોણ છે, કોની ભક્તિ કરે. અને જે કોઈની ન કરતા હોય ને એ ઘરવાળાની તો કરતા જ હોય, કારણ કે ગીતાનું ન માને, ભાગવતનું ન માને, એ સંસારમાં માને કોનું? એનો એક અંતિમ ઉપાય છે ઘરવાળાનો, બીજું કઈ બચતું નથી. એટલે બુદ્ધિને વિશાળ બનાવો અને શાર્પ બુદ્ધિથી વિચાર કરો ભક્તો, શાસ્ત્રોના શ્લોકોને જોવો, ઘરે સમય મળે ગીતા ભાગવતને વાંચો, ત્યારે સત્ય આપણી નજર સામે આવશે કે આ સંસારમાં સત્ય શું છે, કોના આધારે આ બધું ટકી રહ્યું છે, અને એ છે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે એક અંતિમ પ્રમાણ તમને આપી દઉં કે આ બ્રહ્માજી શિવજી બધા લોકો ક્ષીર સમુદ્રના તટ ઉપર ઉભા છે. આવો સ્વાગત કરીએ અતિથિઓનું મહામંત્ર થી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
આપણી વચ્ચે વિશેષ અતિથિઓ ઉપસ્થિત છે, શ્રી અતુલભાઈ ડી પટેલ ડુંગરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નિરંજનભાઈ જાંજમેરા, ચેરમેન જાહેર બાંધકામ સમિતિ સુરત મહાનગરપાલિકા. તો આ મહાઅનુભાવોને હું વિનંતી કરીશ કે સૌથી પહેલા તો એમણે, કારણ કે જે લોકો આ સમાજના કલ્યાણમાં લાગ્યા છે, આમાં લખ્યું છે શિક્ષણ સમિતિના ચેરમેન છે, મહાનગરપાલિકામાં છે, તો આ લોકો સમાજની સેવા કરી રહ્યા છે અને એમાં એમને ટાઈમ ઓછો ન હોય, છતાં એ લોકો સમય કાઢી આપણી વચ્ચે આવ્યા છે આપણા કાર્યક્રમને સફળ બનાવવા. તો હું એમને સહૃદય નિમંત્રણ આપું છું અહીંયા પર આવે અને ભગવાનની પ્રસાદના રૂપમાં માળા ગ્રહણ કરે. આવો એમનું સ્વાગત કરીએ મહામંત્રથી.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
આવો સંજયભાઈ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે.
ક્યાં હતા આપણે? છેલ્લું પ્રમાણ આપી તો દીધું, અંતિમ પ્રમાણ હું વાત કરી રહ્યો હતો કે સંસારની અંદર આનાથી સિદ્ધ થાય છે કે ભગવાન જે છે એ માત્ર કૃષ્ણ છે અને અન્ય એમના અવતારો છે, અંશાવતાર છે, કલાવતાર છે, યુગાવતાર છે, મનવંતર અવતાર છે. આ છ પ્રકારે ભગવાન અવતાર લે છે અને બધા અવતારનો મૂળ સ્ત્રોત શિરોદકશાહી વિષ્ણુ. અને વિષ્ણુ જ્યાંથી શક્તિ પ્રાપ્ત કરે એ છે ભગવાન શ્રી કૃષ્ણ. આ જયારે ગીતા અને ભાગવત ખોલો ને ભક્તો, તો આ સત્ય આપણને સમજાય. ઘણી વાર લોકો પૂછે તમારા ઇસ્કોનમાં ભારત વાળા કરતા વિદેશના લોકો બહુ, એનું કારણ શું છે? કારણ કે વિદેશ વાળા બુદ્ધિમાન છે અને આપણને એની આદત નથી. પણ ક્યારે તમે એક ફિલોસોફી સાંભળો છો અને કદાચ બેઠા બેઠા જેમ પગમાં ખાલી ચડી જાય તો અમુકને મનમાં ચડતી હોય, તો આવો એ મનને રિફ્રેશ કરીએ. કોમ્પ્યુટરને રિફ્રેશ કરવું પડે ને, થોડું હેંગ થાય તો આપણે રિફ્રેશ આપી દઈએ. તો એ માઇન્ડને રિફ્રેશ કરવા માટે છે એ મોહનનું કીર્તન, હરિ કીર્તન. તો આવો કીર્તનનું આસ્વાદન કરીએ. અને કયું કીર્તન? સ્વરૂપગત, જે સ્વરૂપથી આપણે અહીંયા સાંભળતા આવ્યા છીએ. આપણા સ્વરૂપની ફિલોસોફી, તમે શરીર નથી આત્મા છો, અને એના વિષય એક આપણા ગુજરાતી સંતો એક બહુ સુંદર ભજન લખે.
કઠણ ચોટ છે આ કાળની મરણ મોટે રો માર, કાઈ ગ્રાણા ને કાઈ રાજિયા, મેલી ચાલ્યા સંસાર, હેતે હરિ નો રસ પીજીએ.
કૃષ્ણને ભગવાનના રૂપમાં નહીં માનો, ભગવાનમાં વિશ્વાસ નહીં કરો, તો આ સંસારની અંદર બાજકા ભરતા રહેશો. અને બાજકા ભરવા એટલે શું ખબર છે ને? વીરા ભગત કહે છે સંસાર ધુમાડાના બાજકા. બહુ ધુમાડો હોય ને એમાં કોઈ વ્યક્તિ એમ બાજકા ભરતા હોય હાથમાં આવે કઈ, એમ ભગવાનને નહીં માન્યા વગર આ સંસારમાં જે લોકો હવામાં બાજકા ભરે છે એના હાથમાં કઈ લાગવાનું નથી. એક વસ્તુ હાથમાં આવશે અને ઈ છે મૃત્યુ. એટલે છે
કોના છોરો ને કોના વાચરો, કોના માને રે બાપ, અંતકાળે જાઉં એકલા, હે હારે પુણ્ય ને પાપ, હે તે
અંતકાળે વ્યક્તિ એકલા જાય અને એની સાથે એક જ વસ્તુ આવે અને એ છે પાપ અને પુણ્ય. એટલે માળીઓ વિચાર કરે કે આજે આ માળી જે ફૂલને વીણી રહ્યો છે આપણું સ્વરૂપ આજે કળીનું છે, આવતીકાલે આપણે ફૂલ બની જશું, અને ફૂલ બન્યા પછી આ માળી આપણને લઈ જશે અને લઈ જઈ અને બીજા દિવસે આપણી કર્માઈને આપણું જીવન નષ્ટ કરી નાખે. જો કે ફૂલના માધ્યમથી બહુ સુંદર ઉપદેશ આપણને પ્રાપ્ત થાય. જન્મ થયો છે એ પ્રત્યેક લોકો મરવાના છે, કોઈની કાયા કોઈનું શરીર રહેનાર નથી, તો પછી તમે કોની પાછળ રહો છો? કારણ કે જે લોકો મૃત વ્યક્તિ પાછળ રડી રહ્યા છે એ લોકો આ સંસારમાં રહેવાના નથી. દરેક ભક્તો પોતાના સ્થાન પર બેસી જાય અને પાછળ જે ભક્તો ઉભા છે કૃપા કરી નીચે બેસી જાય, કારણ કે આજ શનિવાર છે અને કથાનું કીર્તન બે આસ્વાદન કરવાનું છે. જો દરરોજ આપણી કથા રેગ્યુલર ટાઈમે પૂર્ણ થઈ જાય છે, અમારા કુંડલ કૃષ્ણ પ્રભુ આની ઉપર એક બહુ સુંદર વસ્તુ બોલે, એ જયારે કથાની શરૂઆત કરે ત્યારે આ બોલે, હું તમને અત્યારે કહું છું. ઈ કે ઘણી વાર લોકો કથામાં આવીને બેસે, પછી કથામાં આવીને ઘડિયાળ સામે જોતા હોય, કોઈક મોબાઈલમાં જોતા હોય, મોડું થઈ ગયું. ઘણા લોકો વિચારતા હશે આવડા ઇસ્કોન વાળા બહુ મોડું કરે. મોડું નહીં, આ તમારા જીવનના મુક્તિના દ્વાર ખોલવાનો સમય છે. આ પછી તો મોડું થવાનું છે. અમુકને 20 વર્ષ થઈ ગયું, અમુકને 40 વર્ષ, ને અમુકને 60 વર્ષ મોડું થઈ ગયું. એકાદ કલાકમાં કઈ ફેર નહીં પડી જાય, પણ આ કલાક જો આપણે ચૂકી ગયા, જેમ દાસ સતાર કે આ અવસર જો ચૂક્યા તો, અવસર જો આ ચૂકી ગયા તો ફરી નહીં મળે. કથા આપણે કૃષ્ણ જન્મ લઈ રહ્યા છીએ અને ભક્તોની બહુ ઈચ્છા હતી કે બ્રજનું એકાદ પદ લેવામાં આવે, ભક્તો ખુશ થાય.
તો આવો ઇબ્રજ નો એક રસિક ભજન નું આસ્વાદન કરીએ.
રાધા રાની કો, રાધા રાની કો કનૈયા બડો પ્યારો, ફોરે હુપે લાગે બડો પ્યારો,
તમે તમારો પ્યાર બિહુ પેલા કે
શાંતિથી ભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 સુધી આપણે ભગવાનના વિષયમાં સાંભળ્યું ભગવાન કોણ છે, અને તત્પશ્ચાત આપણે ઘણા કારણો જોયા શા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે. ત્યારે આચાર્ય એક બહુ સુંદર મત આપે ભક્તો કે માની લો કે ભગવાન કોણ છે એને સાબિત કરવામાં આપણી બુદ્ધિ કદાચ કામ ન આપતી હોય, આપણું મન એ નિર્ણય ન કરી શકતું હોય કે આ સંસારમાં ભગવાન કોણ છે તો શું કરવું જોઈએ. ત્યારે મહાભારત ની અંદર વેદવ્યાસ મહારાજ કહે છે, મહાજનો યન ગતસ પંથા. આ સંસારમાં મહાજનો જે રસ્તા ઉપર ચાલ્યા છે એ રસ્તા ઉપર ચાલવું જોઈએ. આપણી બુદ્ધિ જો કામ ન કરતી હોય તો ત્યારે પ્રશ્ન થાય, મહાજનો કોને કહેવાય?
ब्रह्माजी, शिवजी, नारदजी, सुखदेव गोस्वामी आ बधा धर्म ने जाणवा वाला 12 महाजनो छे। અને એ લોકોએ જેને ધર્મ સ્થાપિત કર્યો છે, એ લોકોએ જેને ભગવાન સ્થાપિત કર્યા છે, એને આપણે આંખ બંધ કરી, કાન બંધ કરી, બુદ્ધિને તાળું મારી અને એને ભગવાનના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ જે મહાજનોએ કર્યું છે. જો આપણી બુદ્ધિ એમાં કામ ન કરતી હોય ને તો. એટલે જે લોકો સમાજના શ્રેષ્ઠ લોકો જે આચરણ કરે, એ જ આચરણ આપણે જીવનમાં કરવું જોઈએ. હવે તમે વિચાર કરો ભક્તો, જ્યારે જ્યારે આ ભાગવતની અંદર ઇન્દ્રને કોઈ તકલીફ પડે તો ઇન્દ્ર કોના શરણમાં જાય? ઇન્દ્ર બ્રહ્માજી પાસે જાય. બ્રહ્મા કોના શરણમાં જાય? બ્રહ્મા શિવજીની પાસે જાય. શિવજી કોના શરણમાં જાય? આ બધાને લઈ અને પ્રત્યેક લોકો ક્ષીર સમુદ્રના તટે ભગવાન વિષ્ણુનું શરણ ગ્રહણ કરે. ભાગવતની અંદર ઇન્દ્ર અનેક વાર ભૂલ કરે, બ્રહ્માજીની ભૂલ આ બધા લોકો ભૂલ કરી અને કૃષ્ણના શરણમાં પ્રણામ કરવા માટે જાય. હનુમાનજી મહારાજ નિત્ય ભગવાન રામની ભક્તિ કરે, ધ્રુવ મહારાજ નારાયણની ભક્તિ કરે, પ્રહલાદ મહારાજ નારાયણની ભક્તિ કરે, આ બધા મહાજનો કૃષ્ણની ભક્તિ કરે. અને આપણે બધા હજી કોઈક બીજા ડેરા ધૂણવી છીએ, આ ભગવાનને બોલ્યા ભગવાનને. આપણી બુદ્ધિ જયારે કામ ન કરે ને ત્યારે મોટા લોકો શું કરે છે એ જોવું જોઈએ. તો ધ્યાન જવું જોઈએ હનુમાનજી ઉપર. હનુમાનજી કોની ભક્તિ કરે છે? પ્રહલાદ મહારાજ કોની ભક્તિ કરે છે? નારદ મુનિ કોની ભક્તિ કરે છે? આ બ્રહ્માજી કોની ભક્તિ કરે છે? બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એને સમજવા માટે શાસ્ત્રમાં છેલ્લો રસ્તો છે, પછી બીજો કોઈ માર્ગ નથી ભગવાનને સમજાવવાનો. ઓલા કારણ કદાચ ન સમજાણા હોય તો આ છેલ્લો રસ્તો બતાવ્યો. મહાજનો એને ગતસ પંથા, મહાજનો જે રસ્તે જાય એ રસ્તે આપણે જવું જોઈએ. તો આપણા પ્રત્યેક મહાજનો, ધર્મને જાણવા વાળા 12 મહાજન છે, એ 12 મહાજનો કૃષ્ણને પ્રણામ કરે, કૃષ્ણની ભક્તિ કરે, કૃષ્ણના રૂપ ગુણ લીલાઓનું ગાન કરે. એટલા માટે આ સંસારમાં રહેવા વાળા પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે એને કૃષ્ણનું શરણ લેવું જોઈએ. અને એ જ વસ્તુ બ્રહ્માજી, શિવજી અને 33 કરોડ દેવી દેવતાઓ એ ક્ષીર સમુદ્રના તટ ઉપર ઉભા ઉભા ભગવાનને પ્રાર્થના કરે. ભગવાનને પ્રાર્થના કર્યું સમાધિમાં. ભગવાન બ્રહ્માજીને આદેશ આપે, બ્રહ્મા ભગવાને મને કીધું છે. હવે સમજાણું આ વાત કે વિષ્ણુ ભગવાન શબ્દ શા માટે લગાડી રહ્યા છે? એના માટે આપણે 2 કલાક પસાર કરી કે ભગવાન વિષ્ણુ એ ભગવાન શબ્દનો પ્રયોગ શા માટે કરી રહ્યા છે? ત્યારે ક્ષીર સમુદ્રથી આકાશવાણી સમજાય એનું લાઈવ રિલે દેવતાઓ તરફ બ્રહ્માજી કરી રહ્યા છે કે તમે બધા બ્રજ વૃંદાવનમાં જઈને અવતાર ધારણ કરો. મા ચિરાત આમાં મોડું નહીં કરતા. આપણે કોકને સેવા આપી હોય, પ્રભુજી આ કામ કરવાનું છે, પછી કે પ્રભુજી હું ઘરે જાતો આવું, હું ઘરે જાઉં. લગ્ન થઈ ગયા હોય એને ઘરે જવાની વિશેષ જરૂર હોય. બુદ્ધિમાન છે આ લોકો, પૂછવાનું હોય ને ઘરે. પણ આ દેવતાઓ એવા નહોતા, આ તો ભગવાનના શુદ્ધ ભક્તો છે. બ્રહ્માજી કીધું માં ચિરાગ આમાં વાર નહીં કરતા, જલ્દી જાઓ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. અને પ્રત્યેક દેવતાઓ બ્રજની અંદર, કોઈ મથુરામાં, કોઈ બ્રજમંડળમાં, એ બ્રજ 84 કોષમાં એ દેવતાઓએ અવતાર લીધો. પણ ભગવાને કીધું ઉભાર્યો, એકલા એકલા નથી જવાનું, તમારા ઈ જે છે એને હારે લેતા જવાના છે. કારણ કે ભગવાને તે એકલા નથી આવવાના, ભગવાને પોતાની પ્રિયાને સાથે લઈને આવવાના છે, અર્થાત શ્રીમતી રાધારાણીને લઈને સાથે આવવાના છે. તો એ રાધારાણીની સેવા કરવા માટે ઈ જે દેવાંગનાઓ છે, દેવતાઓની જે પત્ની, અર્થાત તમારી જે પત્નીઓ છે, એને કહો કે બ્રજમંડળમાં ઈ અવતાર ધારણ કરે શ્રીમતી રાધારાણીની સેવા કરવા માટે. બ્રહ્માજીની આ વાત સાંભળી અને પ્રત્યેક દેવતાઓ, પ્રત્યેક દેવીઓ બ્રજ 84 કોષમાં લીલા અનુસાર પોતપોતાના સ્થાન ઉપર અવતાર ગ્રહણ કરે. અને આ સમયે ભાગવતમાં સુખદેવ ગોસ્વામી કહે કે બ્રહ્માજી પોતાની ઓફિસમાં પાછા વયા જાય, સ્વધામ ગતયો, પોતાના ધામમાં વયા ગયા બ્રહ્માજી. તત્પશ્ચાત બ્રહ્માજી પોતાના ધામમાં જાય. આ ઘટના બની છે શિર સમુદ્રના તટ ઉપર, અને એ જ સમયે પૃથ્વી ઉપર શું ચાલી રહ્યું છે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે પૃથ્વી ઉપર સૂર્યવંશ અને સોમવંશના રાજાઓ હતા. જે સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ પૂછે છે, કથિત વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો, અને એ જ શ્લોકમાં પરીક્ષિત મહારાજ કહે છે, ચરિતમ પરમ અદ્ભુતમ, હે સુખદેવ ગોસ્વામી એવા ઉત્તમ ચરિત્ર અમને સંભળાવો. તો એ શ્લોકમાં તો વ્યાખ્યા નહોતી થઈ, આપણે સાંભળી લીધું કે સોમવંશ અને સૂર્યવંશ હતા, પણ સૂર્યવંશની શરૂઆત ક્યાંથી થઈ? ત્યારે કહે છે કે જે ભગવાન નારાયણ છે, એ નારાયણ જ્યારે ક્ષીર સમુદ્ર, સોરી ગર્ભદક્ષાઈ વિષ્ણુ જે છે, એ જ્યારે એ ગર્ભ બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે, એ સમયે એની નાભીમાંથી એક સુવર્ણમય કમળ પ્રગટ થાય. એ સુવર્ણમય કમળની ઉપર બ્રહ્માજીનો જન્મ થાય, અને એ બ્રહ્માજીના અનેક માનસ પુત્રો, એમાંથી એક પુત્ર છે જેનું નામ છે મરીચી. એ મરીચીના એક પુત્ર થયા જેનું નામ થયું કશ્યપ, અને કશ્યપના પુત્ર થયા ભગવાન સૂર્ય. રોજ સવારમાં જે આકાશમાં ઉગે છે, પણ એ સૂર્ય જે છે એ ગ્રહનું નામ છે, એક ખુરશીનું નામ છે. એ સૂર્ય ઉપર રહેવા વાળા દેવતા છે જેનું નામ છે વિવસ્વાન, ભાગવતમાં લખ્યું છે. એ કશ્યપજીથી વિવસ્વાનનો જન્મ થાય. એ વિવસ્વાન ભગવાન સૂર્ય અને સંજ્ઞાથી શ્રાદ્ધ દેવ જે એક મનવંતરના મનુ છે, છઠ્ઠા મનવંતરમાં એ સૂર્યના પુત્ર શ્રાદ્ધ દેવ મનુ મહારાજ બને છે. એ શ્રાદ્ધ દેવ મનુ અને એની પત્ની શ્રદ્ધા, એનાથી એક ઈલા નામની પુત્રીનો જન્મ થાય, જે પાછળથી સુદ્યુમ્ન નામના રાજા થયા. વાત ક્યાંક આશ્ચર્ય જેવી લાગે છે ને, કે ઈલા નામની પુત્રીનો જન્મ થયો ને એ પછી પાછળથી રાજા થઈ ગયા જેનું નામ સુદ્યુમ્ન થયું. ઘટના બહુ લાંબી છે, આપણે એ કથામાં નહીં જાવી, પણ ઇન શોર્ટમાં સમજો કે આ ઈલા નામની પુત્રીને પ્રગટ કરવા માટે એક યજ્ઞ ચાલતો હતો. હકીકતમાં યજ્ઞ પુત્ર પ્રાપ્તિ માટે હતો, પણ એ યજ્ઞના મંત્રમાં કઈ ગડબડ થઈ અને પુત્રની બદલે પુત્રી પ્રગટ થઈ. આચાર્યોને શિવજીને પ્રાર્થના કરી, પહેલા તો વશિષ્ઠજીને પ્રાર્થના કરી, ત્યારે વશિષ્ઠજીએ કીધું કે આ જે સ્ત્રી છે એ પુરુષ થઈ જશે. તો એ આચાર્ય ઋષિઓના આશીર્વાદથી એને પુરુષ બનાવ્યા. હવે જયારે એ પુરુષ થઈ ગયા તો એક વખત શિવજીના ક્ષેત્રમાં ઘૂસે. હવે શિવજીના ક્ષેત્રમાં એવો નિયમ, શિવજીનું વરદાન હતું કે આ ક્ષેત્રમાં જે વ્યક્તિ, જે પુરુષ આવે એ પુરુષ સ્ત્રી બની જાય. શિવજી આવું શું કામ કર્યું? કારણ કે એક વખત સતીને ખોળામાં બેસાડીને કથા કરતા હતા, અને એ જ સમયે અનેક ઋષિ મુનિઓ આવ્યા અને એ દ્રશ્યને જોઈ અને સતીને સંકોચ થયો. ત્યારથી શિવજીએ કીધું કે આ ક્ષેત્રની અંદર જે પુરુષ પ્રવેશ કરે એ સ્ત્રી બની જાય. હવે ઋષિઓની કૃપાથી જે પુરુષ થયો તો એ વ્યક્તિ અહીંયા પ્રવેશ કર્યો, એટલે પાછી સ્ત્રી ઈલા થઈ ગઈ. અને એ ઈલા નામની સ્ત્રી ત્યાં ભ્રમણ કરી રહી હતી. આ છે સૂર્યવંશની ઘટના. હવે ચંદ્રવંશમાં તો એ જ રીતે ભગવાન નારાયણ, નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થાય, એ કમળ ઉપર બ્રહ્માજી અને બ્રહ્માજીના બીજા માનસ પુત્ર અત્રિ ઋષિ, એ અત્રિ ઋષિની આંખમાંથી ભગવાનનું તપસ્યા કરતા કરતા અશ્રુઓ નીકળે, અને અત્રિ ઋષિઓના એ આંસુઓથી સોમનો જન્મ થાય જેને આપણે ચંદ્રના નામથી ઓળખીએ છીએ. એ સોમનો જન્મ થયો અને એ સોમના એક પુત્ર થયા બુધ. એની બહુ સુંદર કથા છે ભક્તો, પણ સમયના અભાવમાં એ કથાઓ આપણે નહીં લઈ શકીએ. તો એ સોમનો પુત્ર બુધ અને આ ઈલા જે સ્ત્રીના રૂપમાં થઈ ગઈ, તો એ વિસરણ કરતા કરતા એ બે મળ્યા, એટલે બેની વચ્ચે પ્રેમ થયો, બેના વિવાહ થયા, અને વિવાહ થયા પછી એનો એક પુત્ર થયો જેનું નામ થયું પુરુરવા મહારાજ, ભગવાનના બહુ ઉત્તમ ભક્ત. એ પુરુરવા મહારાજ જેને પાંચ પુત્રો થયા, આયુ, શ્રતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. સૌથી મોટા પુત્ર આયુ. સુખદેવ ગોસ્વામીએ તો નવમ સ્કંદમાં એટલા નામ આપ્યા છે, કદાચ એ વંશને વાંચતા વાંચતા કોઈ ગાંડો થઈ જાય વ્યક્તિ. અને એને અમારા કુંડલ કૃષ્ણ પ્રભુ એક બહુ સુંદર ઉપાધિ આપી છે, કે આપણે એ નવમ સ્કંદમાં એ વંશાવલીને વાંચતા વાંચતા ગાંડા થઈ જઈએ, અને સુખદેવ ગોસ્વામી પાસે લેપટોપ નહોતું, સાઉન્ડ સિસ્ટમ નહોતી, એમના મોઢેથી કથા કરી જાય ભગવાન. કારણ કારણ કે સુખદેવ ગોસ્વામીનું મગજ કોમ્પ્યુટરનો બાપ છે. હે, બધું સ્ટોર પહેલા સ્કંદથી લઈને છેલ્લે સુધી કાંઈ સામે ચોપડી નહીં, કોઈ બુક નહીં, સીધું આ વંશાવલી ચાલી રહી છે. કદાચ થોડાક નામ હું તમને આપીશ ને તો તમે કંટાળી જાઓ હમણાં. એટલે હું બધાના મોટા મોટા છોકરાઓના નામ આપું છું, અને કદાચ કોઈક રહી જાય તો એમ ન કહેતા કે આ છોકરો બાકી રહી ગયો. કારણ કે આપણે મૂળમાં જવાનું છે. તો એ બુધ અને ઈલાથી પુરુરવા મહારાજનો જન્મ થાય. એ પુરુરવા મહારાજના પુત્ર થયા આયુ, અને આયુના પુત્ર થયા નહુષ મહારાજ. એ નહુષ જે ઇન્દ્રની બદલીમાં સ્વર્ગના રાજા બન્યા હતા એકવાર. આ જે નામ હું તમને આપી રહ્યો છું ને ભક્તો, સુખદેવ ગોસ્વામી કહે છે કોઈ વ્યક્તિ આ નામને ખાલી સાંભળી લે તો એ નામને સાંભળવાથી કીર્તયંતે પુણ્ય કીર્તય, નામને સાંભળવાથી ખાલી બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. કારણ આ કોઈ સામાન્ય રાજાઓ નથી ભક્તો, આ એવા વંશના રાજાઓ છે જેના વંશમાં સ્વયં ભગવાન પ્રગટ થયા છે. તો એ નહુષના પુત્ર થયા યયાતિ, અને યયાતિના પાંચ પુત્ર થયા. યયાતિ મહારાજની કથા કાલે આપણે સાંભળી. દેવ્યાની અને શર્મિષ્ઠા સાથે એનો વિવાહ થયો. તો દેવ્યાનીના બે પુત્ર થયા, યદુ મહારાજ અને તુર્વસો, અને શર્મિષ્ઠાના ત્રણ પુત્ર હહયુ, અનુ અને પુરુ. હવે યદુ વંશની અંદર આવી રીતે પરંપરાઓ ચાલતી ગઈ, કારણ કે ઈલા અને બુધના વિવાહથી સૂર્યવંશ અને ચંદ્રવંશ એક થઈ ગયો. પણ જે વંશ પિતાનો હોય ને એ જ સંતાનોનું કુળ ગણવામાં આવે, એટલે આ યદુ મહારાજનો જે વંશ હતો એ સોમવંશથી પ્રગટ થયો, એને સોમવંશ કહેવામાં આવે છે. ત્યારે એ મથુરાની અંદર એક દેવમીઠ નામના રાજા થયા. આજ યદુની પરંપરામાં વચ્ચે ઘણા રાજાઓ આવી ગયા, પણ દેવમીઠ નામના એક રાજા, એ દેવમીઠ રાજાને બે પત્ની હતી. એક પત્ની હતી એ ક્ષત્રિય વર્ણની હતી, અને એક પત્ની જે હતી એ વૈશ્ય વર્ણની હતી. તો એ દેવમીઠ નામના રાજાને ક્ષત્રિય વર્ણની પત્નીથી એક પુત્ર થયા, જેનું નામ થયું શુરસેન, અને શુરસેનના પુત્ર થયા વસુદેવ, અને વસુદેવના પુત્ર થયા વાસુદેવ કૃષ્ણ. બીજી પત્નીનો વંશ, તો જે વૈશ્યવર્ણની પત્ની હતી એનાથી એક પુત્રનો જન્મ થાય, જેનું નામ થયું પરજન્ય મહારાજ. પરજન્ય મહારાજને પાંચ પુત્રો ઉપનંદ, અભિનંદ, નંદ, સનંદન અને નંદન. આ પાંચ પુત્રો, પણ એ પાંચેયમાં સૌથી શ્રેષ્ઠ હતા નંદ મહારાજ, અને એ નંદ મહારાજના પુત્ર થયા ભગવાન શ્રી કૃષ્ણ. હવે પ્રશ્ન થાય કે સુરસેન થી વસુદેવ, વસુદેવ થી કૃષ્ણ, આ બાજુ પરજન્ય મહારાજ થી નંદ અને નંદ થી કૃષ્ણ, એક જ ભગવાન બે જગ્યાએ કેવી રીતે પ્રગટ થઈ શકે? ને વંશાવલી બે અને વાત બે સત્ય છે, પણ આ વંશ મેં તમને એટલા માટે બતાવ્યો કે આપણને ખબર પડે વસુદેવજી કોણ હતા. કારણ કારણ કે એ સમયે જે મથુરા નગરી હતી એ સંપૂર્ણ યદુકુળની રાજધાની હતી. યદુ વંશના બધા રાજાઓ એ મથુરા મંડળની અંદર રહેતા હતા, જેમાં સુરસેન હતા, ઉગ્રસેન હતા, દેવક મહારાજ. તો નામમાં કદાચ ગડબડ થાય એટલે મેં તમને આ વંશાવલી બતાવી કે સુરસેન જે છે એના પુત્ર થયા વસુદેવજી, અને એ વસુદેવજીનો વિવાહ એ મથુરામાં જ રહેવા વાળા એક દેવક નામના રાજાની એક કન્યા જેનું નામ હતું દેવકી, દેવકીની સાથે મથુરામાં એના વિવાહ થઈ રહ્યા છે. એની પહેલા એ વસુદેવજીના વિવાહ બીજી 12 કન્યા સાથે થયા, અને બારે કન્યા આ દેવકીની મોટી બહેન હતી. ધૃત દેવા, શાંતિ દેવા, ઉપદેવા, શ્રી દેવા, દેવરક્ષિતા, સહદેવા, પૌરવી, રોહિણી જે બલરામજીના માતા છે, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, અને સૌથી નાની 13મા નંબરની પુત્રી આ દેવકી. અને એ દેવકીના વિવાહ મથુરામાં વસુદેવજીની સાથે થવા જઈ રહ્યા છે. બહુ સુંદર વિવાહનો માહોલ. અને જ્યારે એ વિવાહ થઈ રહ્યા હતા એ સમયે એ વિવાહના એ મથુરા મંડળનું વર્ણન જીવ ગોસ્વામી બહુ સુંદર એમના ગોપાલ ચંપુમાં કરે. મથુરા એ અદભુત નગરી છે ભક્તો, સાત જે મોક્ષપુરીઓ છે. કે જ્યાં મરવાથી મુક્તિ પ્રદાન થાય એ સાત મોક્ષપુરી માંથી એક મથુરા છે. એ મથુરાની અંદર જયારે આ વિવાહનો ઉત્સવ થઈ રહ્યો છે એ સમયે આ દેવકના એક ભાઈ હતા ઉગ્રસેન, અને ઉગ્રસેન ને એક પુત્ર હતો કંસ. અને કંસનું જે વર્ણન થયું છે ભક્તો, એટલો બધો દુષ્ટ વ્યક્તિ, એટલો બધો પાપી વ્યક્તિ, એટલો ક્રૂર વ્યક્તિ, પણ જોવામાં રાજા. જે પૃથ્વીએ પહેલા કીધું ને કે હજારો હજારો અસુરો મારી ઉપર રાજાનો વેશ લઈને ઉભા છે, એમાંથી એક હતો આ કંસ. કંસે જોયું વિવાહ થઈ રહ્યા, વિવાહ સંપન્ન થયા, દેવક મહારાજ પોતાની પુત્રી દેવકીને બહુ પ્રેમ કરે, અને એટલે એને જયારે દહેજ આપવાનો સમય થયો અને વસુદેવજી જયારે પોતાના ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કહે છે 1800 સોનાના રથ, એ રથમાં પૈડા સોનાના, એ રથની છત સોનાની, કોઈ જગ્યાએ લોઢું લાકડું નહીં, આખા આખા રથ સોનાના, એવા 1800 રથ એ દેવકીને દહેજમાં આપે છે. બીજું, સોનાના હારથી મઢેલા 400 હાથી, 15,000 ઘોડા, અને સુંદર વસ્ત્ર અને આભૂષણથી સજ્જ સુકુમારી 200 દાસીઓ એમને દહેજના રૂપમાં આપી. અને આ બધું લઈ અને વસુદેવજી જ્યારે પોતાના ઘર તરફ જવા નીકળ્યા એ સમયે કંસના મનમાં બહુ પ્રેમ ઉભરાઈ ગયો પોતાની બહેન પ્રતિ. કંસને થયું કે હવે આ છેલ્લી બહેન બાકી રહી છે, વસુદેવજીની સાથે પોતાના ઘરે જઈ રહી છે, અને સારથી શું એનો રથ ચલાવે, એનો રથ મારે ચલાવવો જોઈએ. સારથીને કીધું નીચે ઉતર, અને કંસ એ જગ્યાએ બેસી ગયો. હવે આ ઘટના સાંભળીને ત્યારે એમ લાગે કે ઓહો, કંસને કેટલો દેવકી ઉપર પ્રેમ છે, એનો રથ એ પોતે ચલાવવા માંડ્યો. અને કંસને આ પ્રેમ નહોતો ભક્તો, એ તો ઉભેલા બધા લોકોને દેખાડવા માંગતો હતો કે હું દેવકીને કેટલો પ્રેમ કરું છું. કારણ કે વ્યક્તિ ઉપરથી ગમે એટલો પ્રેમ બતાવે, પણ જયારે એનો સમય આવી જાય ને ત્યારે એનો સ્વાર્થ ખુલ્લો થઈ જાય. વિષયી લોકોનો પ્રેમ બહુ છુપાયેલો ન રહે. કોઈ તમને ઉપર ઉપરથી કહેતો હોય કે હા હું તમને બહુ ચાહું છું, તમને બહુ મદદ કરીશ, તમને આ કરીશ તે કરીશ, પણ સમય જયારે આવે, એ વ્યક્તિની પોતાની ઉપર કષ્ટ આવે ને ત્યારે લોકો ફરી જાય. એને આપણે ગુજરાતી ભાષામાં દોરંગા કહેવામાં આવે. કવિ મેઘાણી લખે છે, દોરંગા દેખીને ડર્યા અમે, પીધો કસુંબી નો રંગ. ઈ જે ડબલ રોલ વાળા છે ને, મેઘાણી કહે છે એનાથી અમને ડર લાગે છે. બાકી રણ મેદાનમાં કોઈ તલવાર લઈને આવી જાય એનાથી નથી ડરતા. તો કંસનો સ્વભાવ અંદરથી તો દુષ્ટ હતો, પણ આવા જે સ્વાર્થી વિષયી લોકો હોય ને એને પોતાની વાહ વાહ કરાવવાનો બહુ શોખ હોય કે લોકો મારા ગુણગાન કરે, મને જોવે. કંસને થયું કે જો હું દેવકીને સન્માન આપીશ ને તો આ લોકો બધા મને સન્માન આપશે. અને એટલે હવે જોજો આ કંસનો પ્રેમ કેટલો સમય ટકવાનો છે. જેવા એ મથુરામાંથી થોડા આગળ ચાલે એ જ સમય આકાશવાણી થાય. પથિ પ્રગ્રહિણમ કંસમ ભાષ્યા હા શરીર વાક અસ્યાત ત્વામ અષ્ટમો ગર્ભો હંતા યામ વહસે બુધ. આકાશવાણી થઈ, મૂર્ખ કંસ આ જે સ્ત્રીને બેસાડીને તું લઈ જઈ રહ્યો છો ને એ જ સ્ત્રીનો આઠમો ગર્ભ તારી હત્યા કરી નાખશે. જેવી આકાશવાણી સાંભળી એ બધો પ્રેમ એક ક્ષણમાં ગાયબ, અને પોતાની તલવારને મ્યાનમાંથી કાઢી એ દેવકીનો ચોટલો પકડી અને કીધું કે દેવકી હું તને અત્યારે ને અત્યારે મારી નાખીશ. આ છે વિષયી લોકોનો પ્રેમ. થોડી વાર પહેલા સારથીના સ્થાન ઉપર બેસવા તૈયાર, પણ જયારે પોતાનું મૃત્યુ આવી ગયું ત્યારે એ જ બહેનને મારવા માટે આ કંસ તૈયાર થઈ ગયો. અને એટલે કે જે કંસ બહુ મોટો પાપી હતો, પણ એક પ્રશ્ન મનમાં થાય ભક્તો કે એ યદુકુળની અંદર બધા લોકો જયારે આટલા પવિત્ર હતા, ભગવાનની વંશની અંદર પ્રગટ થયા, તો કંસ આટલો દુષ્ટ કેમ થયો? કારણ એ ઉગ્રસેનની પત્ની જે હતી બહુ સુંદર હતી, બહુ સુંદર પત્ની, અને એની ઉપર એક અસુરની નજર હતી. અસુરે મનમાં વિચાર કર્યો કે ગમે ત્યારે હું આને છેતરીશ, આની સાથે હું છળ કરી દઈશ. અને ત્યારે એ સમયે એક વખત બન્યું એવું કે સ્ત્રી જે છે ઉગ્રસેન મહારાજના પત્ની જે છે એ સ્નાન કરી અને પોતાના મહેલમાં જ્યારે એકાંતમાં ફરતા હતા શુદ્ધ થઈ. એ સમયે આ અસુરે જોયું કે એકાંત નો સમય છે, કોઈ નથી. અને એ સમયે ઉગ્રસેન મહારાજ નું રૂપ લઈ અને ઉગ્રસેન ની પત્ની સાથે સંગ કરે, અને એ અસુર ના સંગ ના કારણે એ ઉગ્રસેન મહારાજ ને ત્યાં જે પુત્ર થયો એ થયો આ કંસ. કારણ કે એનું મૂળ બીજ અસુર હતું. અને એટલા માટે આચાર્ય આ પ્રસંગ ઉપર બહુ સુંદર શિક્ષા આપે ભક્તો કે સ્ત્રીઓએ ક્યારેય સ્નાન કરીને એકાંતમાં ન રહેવું જોઈએ. વર્તમાન સમયમાં એટલે ઘણા લોકો કે અમે પાપ નથી કર્યા, સારા લોકોને ત્યાં ખરાબ સંતાનો શા માટે પ્રગટ થાય છે? એના માટે આચાર્યો લખી રહ્યા છે કોઈ પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી એકાંતમાં ન રહેવું જોઈએ, પોતાના પરિવાર સાથે પોતાના પતિ સાથે રહેવું જોઈએ. અને એકાંતમાં જે સ્ત્રીઓ વિચરણ કરશે એના કુખેથી અસુર સંતાનો જ પ્રગટ થવાના છે. આ ભાગવતનો સિદ્ધાંત છે ભક્તો. એટલે કંસની અંદર દુષ્ટતા પહેલેથી ભરી હતી. દેવકીને મારવાનો પ્રયાસ કરે પણ વસુદેવ મહારાજે જોયું અને મનમાં એક પ્રશ્ન થાય કે કંસ રાજા હતો, વસુદેવજી રાજા હતા, તો શું વસુદેવજી તલવાર લઈને કંસને ન મારી શકે સામે? પણ વસુદેવજી વિચાર કર્યો તલવાર લઈને કદાચ હું કંસની બાજુ દોડું અથવા એને મારવા જાઉં અને ઈ પેલા કંસ દેવકીને મારી નાખે તો પછી તો વેર જ ક્યાં રહ્યું? જયારે દેવકી જ નહીં રહે તો પછી શું થશે? પણ વસુદેવજી ભગવાનના પરમ ભક્ત અને બહુ બુદ્ધિમાન વ્યક્તિ હતા. ઈ વસુદેવજી કંસને સમજાવવા માંડ્યા, કંસ તમારા માટે આ કાર્ય તમે જે કરી રહ્યા છો ને એ ઉચિત નથી. કારણ કે તમે તો ભોજ વંશના હોનહાર, પોતાના કુળની કીર્તિ વધારવા વાળા છો. આ સંવાદ જયારે અમારે રાજુ પ્રભુએ વાંચ્યો તો મને કીધું આવી, પ્રભુજી વસુદેવજી જે છે એ આવી રીતે આ કંસના ગુણગાન શા માટે કરી રહ્યા છે? ત્યારે મેં કીધું વ્યાકરણમાં એક નિયમ છે, એક અલંકાર છે જેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે. વ્યાજ સ્તુતિ એટલે વખાણ દ્વારા નિંદા કરવી અને નિંદા દ્વારા જેના વખાણ કરવામાં આવે એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે. તો વસુદેવજી અહીંયા કરી રહ્યા છે કંસના વખાણ, પણ આચાર્યો કહે છે વાસ્તવમાં એ કંસની નિંદા કરી રહ્યા છે. કેવી રીતે? કહે છે કે તમે તમારા કુળની કીર્તિ વધારવા વાળા છો. આવું શા માટે કહી રહ્યા? એટલે કે તારા કુળમાં તું એક જ આવો નાલાયક થયો છો, અને તું જયારે વયો જાય ત્યારે બધા લોકો કહે છે કે આ ભોજ વંશમાં બધા રાજાઓ સારા આવ્યા સિવાય કંસને છોડીને, એટલે તું તારી કુળની કીર્તિ વધારવા વાળો છો. વખાણે કરી લીધા ને ગાળ્યું આપી દીધી, ઓલા ખબર ન પડી. કારણ કે અસુરો છે ને આમ શક્તિ વાળા હોય પણ એને બુદ્ધિ ન હોય. તમે જો ભગવાનની પાસે ગમે ત્યારે વરદાન માંગવા જાય, બ્રહ્માજી પાસે જાય, અત્યાર સુધી જેટલા અસુરોએ બ્રહ્માજી ને શિવજી પાસે વરદાન માંગ્યા બધાએ પોતાનું મૃત્યુ માંગ્યું છે. એકએ કલ્યાણ કર્યું, રાવણે સોનાની લંકા માંગી, શું ફાયદો કર્યો? રામે ઢાળી દીધો એક વારમાં, હિરણ્યકશિપુ આવ્યો, નરસિંહદેવે ફાડી નાખ્યો એને. કોઈ, કારણ કે અસુરોને બુદ્ધિ ન હોય, શું કરવું જોઈએ? તો કંસ ઘડી તલવાર લઈને ઉભો રહી ગયો કે આ વસુદેવજી શું કહે છે. અને આગળ કહે છે કે મોટા મોટા સુરવીરો તમારું ગુણગાન કરે છે. શું ગુણગાન કરે છે? કે તારી જેવો દુષ્ટ અને ક્રૂર બીજો કોઈ નથી. પણ એ વાક્યમાં એ ભાવ છુપાયેલો છે. એ કહી દીધું કે બહુ મોટા મોટા સુરવીરો તમારું ગુણગાન કરે છે. તમારે દેવકીને મારવી ન જોઈએ, કારણ કે એ સ્ત્રી છે. હવે સ્ત્રી તમારું શું બગાડવાની છે? અને પછી વસુદેવજી જોયું કે હવે કંસ કઈક ઢીલો પડ્યો છે થોડો, એટલે વસુદેવજીએ પોતાનું અસ્ત્ર ચાલુ કર્યું. પહેલા સામ નીતિથી સમજાવ્યો કંસને, હવે દંડ નીતિ, ભય નીતિનો ઉપયોગ કરી રહ્યા છે. જો ભગવાન શ્રી કૃષ્ણએ તો જન્મ લઈને પછી ગીતા કીધી કુરુક્ષેત્રમાં, પણ વસુદેવજી અત્યારે જ ગીતાનો ઉપદેશ કંસને આપી રહ્યા છે. એમ વડા ગુજરાતીમાં કહેવત છે ને, બાપ એવા બેટા ને વડ એવા પેટા. વસુદેવજીએ ગીતા કીધી એટલે કૃષ્ણએ કુરુક્ષેત્રમાં કીધી છે. અને ચાલુ કરે છે, મૃત્યુર જન્મ વતામ વિરહ દેહે ન સહજાયતે અદ્ય વાગ્દ શતાંતે વા મૃત્યુર્વે પ્રાણી નામ ધ્રુવ. શું કહે છે? વ્યક્તિનો જયારે સંસારમાં જન્મ થાય એ જન્મતાની સાથે પોતાના મૃત્યુને લખાવીને આવે છે. હવે મેં તમને કીધું અસુરોને બુદ્ધિ ન હોય, આમાં સાબિત થાય છે ભક્તો. કારણ કે બ્રહ્માજીને જૈન કે મને અમર કરો, એને ખબર છે ભગવાન મારવાના છે, જે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ પછી આજે મરે કે 100 વર્ષ પછી મરે, બાકી મરવાનું પ્રત્યેક વ્યક્તિ માટે નિશ્ચિત છે. તો શરીરનો અંત થઈ જાય, શરીર જયારે મરી જાય ત્યારે જીવને પોતાના કર્મ અનુસાર બીજું શરીર આપવામાં આવે, અને બીજું શરીર એ કેવી રીતે બદલે છે તો કે છે, જેમ કોઈ વ્યક્તિ ચાલતો હોય, એક પગ ઉપાડે બીજો પગ ઉપાડે અને પગની નીચે આવતા તણખલા જેમ એક પછી એક છૂટતા જાય, એમ પ્રત્યેક વ્યક્તિ આ સંસારની અંદર એક પછી એક શરીરને બદલતો જાય છે, છોડી દેશે એ શરીરને. ત્યારે કોઈક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય તો આટલી બધી વાર શરીર છૂટે છે તો એને યાદ કેમ નથી રહેતું, ત્યારે કહે છે સ્વપ્ને યથા પશ્યતિ દેહમ ઈદૃશમ મનોરથેન અભિનિવેષ્ટિ ચેતન. શું કહે છે? કોઈ વ્યક્તિ જાગ્રત અવસ્થામાં કોઈ રાજાને જોવે, કોઈ ધનવાન વ્યક્તિને જોવે અને સ્વપ્ન અવસ્થાની અંદર અથવા આવી કથાઓમાં સાંભળ્યું હોય કે ઇન્દ્ર પાસે બહુ વૈભવ છે સ્વર્ગની અંદર, તો એ રાજાના વૈભવને જોઈને અને ઇન્દ્રના વૈભવને સાંભળી અને એ વ્યક્તિ જેમ એમાં ખોવાઈ જાય કે બસ મારે જીવનમાં પૈસા પ્રાપ્ત કરવા છે, ધન પ્રાપ્ત થવું જોઈએ મને, અને ખોવાતા ખોવાતા એ વ્યક્તિ રાત્રે ઘરે જઈને જયારે સુઈ જાય ત્યારે સુતા સુતા સ્વપ્નો આવે એને, કારણ કે દિવસમાં જે વિચાર કર્યા હોય ને એ સપનામાં આવે, અને સપનામાં એ જોવે કે હું રાજા થઈ ગયો છું, હું ઇન્દ્ર થઈ ગયો છું, ત્યારે એ વ્યક્તિ પોતાના સ્થૂળ શરીરને ભૂલી જાય. એ સ્વપ્નમાં પોતાને રાજા માનતો હોય અને સ્થૂળ શરીરમાં ભૂલી જાય કે હું એક ઝૂંપડીમાં સૂતો છું. એવી રીતે જેમ એ પોતાના શરીરને ભૂલી જાય છે એમ જીવ કામના કૃત કર્મ અને કર્મ કૃત કામના દ્વારા એ શરીરને જયારે પ્રાપ્ત કરે ને, નવું શરીર જયારે પ્રકૃતિ એને આપે ત્યારે એ પોતાના જૂના શરીરને ભૂલી જાય છે. એટલે આ સંસારમાં કોઈ વ્યક્તિને પોતાનો આગળનો જન્મ યાદ નથી રહેતો. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે, ઘણી વાર પૂછે પ્રભુજી આપણને ગયો જન્મ કેમ યાદ નથી? એનું કારણ છે આપણી કર્મ કૃત કામનાઓ અને કામના કૃત કર્મ. હવે આ શબ્દો કદાચ તમને નહીં સમજાતા હોય પણ આની વ્યાખ્યા કરવાનો આપણી પાસે સમય નથી ભક્તો, પ્રવચનોમાં આની વિશેષ વ્યાખ્યાઓ થઈ છે કે કામનાકૃત કર્મ દ્વારા વ્યક્તિ પોતાના પહેલાના જીવનને ભૂલી જાય છે કે હું આગળના શરીરમાં શું હતો. અથવા કોઈ બીજો પ્રશ્ન થાય કે હાલો એ તો સમજ્યા કે આપણે ભૂલી ગયા કે હું પહેલાના જન્મમાં ક્યાં હતો, પણ એ જીવને કયું શરીર આપવું એ કેવી રીતે નક્કી થાય કે આને આને માણા બનાવવાનો છે, આને ગધેડામાં નાખવાનો છે, આને હાથીમાં ફિટ કરવાનો છે. પ્રથમ દિવસે જે મોલા ભાઈ મને મોબાઈલમાં બેટરી ફિટ કરાવતા હતા, યાદ છે? એમ એમ આ કયા જીવને શેમાં ફિટ કરવો એ કોણ નક્કી કરે, ક્યાંથી નક્કી થાય? ત્યારે વસુદેવજી કંસને કહે છે કે જીવનું મન જે છે ને એ અનેક વિકારોથી ભર્યું છે, બહુ વિકાર છે મનની અંદર, અને એ વિકારના કારણે મનુષ્ય મરતા સમયે જે જે ભાવનું સ્મરણ કરે એ ભાવ ભગવાન એને બીજા શરીરમાં એ શરીર પ્રદાન કરે. આખું શરીર કામ કર્યું હોય, આખું જીવન કામ કર્યું હોય એને મરતા સમયે કામ જ યાદ આવે. કારણ આપતા વસુદેવજી એક બહુ સુંદર ઉદાહરણ આપે કે ગોડાઉન ની અંદર જેમ માલ ભર્યો હોય અને એ માલ ખરાબ થઈ ગયેલો હોય તો એ ગોડાઉનમાં જઈને તમે ગમે ત્યારે માલ કાઢો એ માલ ખરાબ જ નીકળે, પણ ગોડાઉન ની અંદર પાછળ ભલે ખરાબ માલ પડ્યો હોય પણ આગળ તમે સારો માલ કાઢ નાખો પછી ગોડાઉન નો દરવાજો ખોલો પેલા કયો માલ નીકળે, સારો ખરાબ? નથી આવતું સમજમાં? એક ગોડાઉન માં ખરાબ માલ ભર્યો હોય એની ઉપર તમે સારો માલ ભરો પછી તમારે એ જ માલને જયારે બહાર કાઢવો હોય તો સૌથી પહેલા કયો માલ બહાર નીકળે? સારો માલ નીકળે. તો વસુદેવજી કહે છે કે જો ભગવાનની કથા અને કીર્તન મનમાં નાખ્યું હોય ને તો મરતી સમયે કદાચ ઓલો કચરો ભલે થોડોક પડ્યો હોય પણ એ મરતી સમયે ભગવાનની કથા અને કીર્તન સૌથી પહેલા બહાર આવશે, એટલે અંતકાળે વ્યક્તિ ભગવાનના ધામને પ્રાપ્ત કરે. બાકી જે લોકો એમ વિચારે છે બહુ મહેનત કરવી જોઈએ તો ભગવાને ગધેડાનું શરીર બનાવ્યું છે ભગવાન તરત ફિટ કરશે, આ મનુષ્ય જીવન તને આમ ગધા મજૂરી કરવા આપ્યું હતું, ભજન કરી ભક્તિ કરી મારા ધામમાં પાછા આવવા હાટું આપ્યું છે, અમુક વ્યક્તિઓને ખાવાની ઈચ્છા હોય, જયારે જોઉં તો ખાવાની જ વાતો કરતા હોય, આ ખાવું, ઓલું ખાવું, પેલું ખાવું. ભગવાન કહે છે આ ખાવા માટે મનુષ્ય જીવન નથી. ખાવું છે તમારે, હાથીનું શરીર ઉત્તમ છે, માણાના શરીરમાં જ કાઢીને ભગવાન નાખે હાથીમાં. ઘણી વાર લોકો પૂછે છે આ 84 લાખ શરીર ભગવાને શું કામ બનાવ્યા, 85 લાખ નહીં, 90 લાખ નહીં, 70 લાખ નહીં, 84 જ કેમ? એનું કારણ એ છે કે જીવ જયારે જયારે મરે, મરે અર્થાત આ શરીરને જયારે છોડે, ત્યારે એના મનમાં 84 લાખ પ્રકારની ઈચ્છામાંથી કોઈ એક ઈચ્છા થાય અને એ પ્રમાણે એને બીજું શરીર આપવામાં આવે. એટલે આ 84 લાખ જે ખોખા બનાવ્યા છે એ ભગવાને નથી કર્યા. એ તો જે જે જીવ મરતા મરતા જેવી જેવી ભાવના કરે, જેવી જેવી ઈચ્છા કરે મનમાં, એ પ્રમાણે એને બીજું શરીર આપવામાં આવે. એટલે આ 84 લાખ યોનિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાકી ભગવાનને આમાં કષ્ટ તો પડે છે. ત્યારે વસુદેવજી એક બહુ સુંદર સિદ્ધાંત સમજાવે કે જીવોની ફરવાની પ્રકૃતિ એની માનસિક ચેતના ઉપર આધારિત છે, પણ આ વસ્તુ બહુ એટલે બહુ કઠિન છે. કોઈ જીવ નથી ચાહતો કે હું શરીર બદલું, પણ વિવશ થઈને એ વ્યક્તિને શરીર બદલવું પડે છે. ઘણી વાર આપણે લોકોને કહેતા સાંભળ્યા છે કે આ ભાઈના શરીરમાંથી આત્મા વયો ગયો. એ ભાઈ વયા ગયા, એ ભાઈ ગયા નથી, એને શરીરમાંથી જબરજસ્તી ખેંચીને કાઢવામાં આવે છે. ઘણી વાર લોકો કહેતા હોય આત્મા એ શરીરને છોડી દે છે. ભક્તો, સત્ય સિદ્ધાંત છે, આત્મા ક્યારેય શરીરને છોડતો નથી, શરીર આત્માને છોડી દે છે. આ શરીર જેવું વૃદ્ધ થાય, કોઈને વૃદ્ધ ગમે એટલો વૃદ્ધ થઈ ગયો હોય, મરવાનું કોઈને પસંદ નથી, પણ બળજબરીથી એને મૃત્યુ આપવામાં આવે છે. કારણ કે જીવ નથી ચાહતો કે હું આ શરીરમાંથી બહાર નીકળું, એને જબરજસ્તી એ શરીરમાંથી કાઢવામાં આવે છે બહાર. અને એ શરીર જે છે એ શરીર એ આત્માને છોડી દે છે, આત્મા શરીરને નથી છોડતો. એકવાર હું તમને એક સત્ય ઘટના સંભળાવું. 2000 ની સાલમાં સુરતમાં ભૂકંપ આવ્યો હતો, 26 જાન્યુઆરી, યાદ છે બધાને. અને એ ભૂકંપમાં એક 10 માળનું બિલ્ડિંગ છે વરાછા ત્રિકમનગર રોડ ઉપર, આ સત્ય ઘટના છે ભક્તો. અન્ય 8મા માળે એક માજી રહે, ઘરના બધા માજીની સેવા કરે, અને એ માજી ખાટલામાં જ ઉભા ન થઈ શકે અને વારંવાર પ્રાર્થના કરે કે પ્રભુ હવે દોરી ખેંચી લે મારી, હવે હવે આ દુઃખ માંથી મને મુક્ત કરી દે, આ દોરી ખેંચી લ્યો. રોજ પ્રાર્થના કરે, મને લઈ લે ભગવાન, લઈ લે. અને ભૂકંપ આવ્યો, એ ખાટલામાંથી ઉભા ન થવા વાળા માળી 8 માળના દાદરા ઉતરી નીચે વહી આવ્યા. કેટલો ભય છે મરવાથી, મૃત્યુથી કેટલી બીક લાગે છે મરવાની. અને બીક એટલે છે ભક્તો, કારણ કે આત્મા શરીરને છોડવા નથી માંગતો, એ શરીર આત્માને છોડી દે છે. અને વસુદેવજી આગળ કહે છે કે પાણીનું ભરેલું એક પાત્ર હોય અને પાત્રની અંદર જેમ સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ પડે, એક નાનો એવો હવાનો સપાટો આવે અને પ્રતિબિંબને અસ્ત વ્યસ્ત કરી નાખે, એમ માયા દ્વારા બંધાયેલો એ જીવ ક્યારે અસ્ત વ્યસ્ત થઈ જાય, ક્યારે આ સંસારમાંથી નીકળી જાય, એનું કોઈ નક્કી નથી. આજે આપણી વચ્ચે બેઠા હોય ને, કાલે કદાચ ગુજરાત સમાચારના છેલ્લા પાને ફોટો હોય, આ બાજુ આપણી કથાની પૂર્ણાહુતિ હોય, ન્યાયની શ્રદ્ધાંજલિ હોય, બને. કારણ કોણ વ્યક્તિ ક્યારે આ સંસાર છોડી દેશે એનું કોઈ નિશ્ચિત નથી ભક્તો, એ માત્ર વ્યક્તિના કર્મ ઉપર આધારિત છે. બહુ સુંદર વસુદેવજીનો ઉપદેશ. પણ ભક્તો, તમે ને હું બે સમયની મર્યાદામાં બંધાયેલા છીએ, એટલે હું તમને અંતિમ શ્લોક બતાવી દઉં. વસુદેવજી કહે છે કે કંસ, આ તારી નાની બહેન છે અને બહેનની સાથે સાથે એ એક સ્ત્રી છે, અને ક્ષત્રિયોનો સ્વભાવ છે, ક્ષત્રિયો ક્યારેય સ્ત્રી ઉપર હાથ નથી ઉપાડતા, તારે એનો વધ ન કરવો જોઈએ. કારણ કે સ્ત્રી છે, તારી બહેન છે, અને એને મારવા માટેનો આ સમય ઉચિત નથી. કારણ કે હજી તો એના વિવાહ થયા છે, એના શરીર ઉપરથી એ દુલ્હનનો શ્રીંગાર હજી ઉતર્યો નથી, અને તું એની હત્યા કરવાનો વિચાર કરે છે. તમારી જેવા સુરવીરોને આ શોભાયમાન નથી, તમારી જેવા સુરવીરોને આ શોભતું નથી. વસુદેવજી બહુ સમજાવવાનો પ્રયાસ કરે, પણ આ દુષ્ટ કંસ માને નહીં. કંસ ના મનમાં એમ ગમે એમ દેવકીને હું નહીં છોડું, કારણ મને મારવાની પ્રયાસ કરે છે. દેવકી જ નહીં રહે એનો આઠમો ગર્ભ પ્રગટ જ નહીં થાય, અને પ્રગટ નહીં થાય તો મારશે કોણ મને? હવે કંસ મૂર્ખ ને ખબર નહોતી કે જ્યારથી જન્મ ત્યારથી એનું મૃત્યુ લખાઈ ગયું છે. ગમે એટલો બચવાનો પ્રયાસ કરે મરવું તો પડે જ એને. અને એટલે અંતે એને વસુદેવજી તો બહુ બુદ્ધિમાન હતા, વસુદેવજીને લાગ્યું કે આ કંસ એમ માને એમ નથી. એને એક યુક્તિ દોડાવી, એક બુદ્ધિ દોડાવી. એને જો બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય કે જે આવેલો જે પ્રસંગ અવસર અથવા કોઈ કષ્ટ હોય ને એનું નિવારણ કરી દે. વસુદેવજીને થયું કે ગમે એમ કરીને દેવકીને બચાવવી અત્યારે એ જ સૌથી મુખ્ય કાર્ય છે, ગમે એમ કરીને દેવકી બચી જવી જોઈએ બસ. ત્યારે એ કંસને હાથ જોડીને પ્રણામ કરે અને કહે છે, હે કંસ મહારાજ, બહુ ઉદાહરણ. અને આવું કરતી વખતે ભાગવતમાં સુખદેવ ગોસ્વામી લખે કે કંસની સામે જયારે વસુદેવજી હાથ ફેલાવે ને વસુદેવજીના હૃદયમાં તો બહુ પીડા થાય ભક્તો, પણ મુખ ઉપર મોઢા ઉપર પીડાને આવવા ન દીધી, મોઢું હસતું રાખ્યું. હસતા હસતા કંસને કહે છે, કંસ તમે તો શુરવીરોના રાજા છો અને તમને મારવા વાળો તો દેવકીનો પુત્ર છે, દેવકીથી તમને કોઈ ભય નથી. દેવકી થોડી તમને મારવાની છે, એનો પુત્ર તમને મારવાનો છે. તો એક કામ કરો, જ્યારે જયારે આ દેવકીના ત્યાં પુત્રનો જન્મ થશે એ પ્રત્યેક પુત્ર હું તમને આપી દઈશ. ત્યારે કંસના હાથમાંથી તલવાર નીચે આવી. કારણ કે વસુદેવજી સત્ય બોલવા વાળા હતા, સત્યવાદી હતા. અને કંસને ખબર હતી કે વસુદેવજીના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો અર્થાત એ બ્રહ્મ વાક્ય થઈ ગયું. વસુદેવજી ક્યારેય ખોટું નથી બોલતા. અને કંસે કીધું કે નહીં, વાત બરાબર છે, થોડોક ઢીલો પડ્યો પાછો, તમારી વાત બરાબર છે કે જો પુત્ર તમે મને આપી દેશો અને પછી એ પુત્ર સાથે તમારે જે કરવું એ કરજો. આવી રીતે એ કંસ પાસેથી દેવકીને મુક્ત કરાવી અને કંસ મથુરાની અંદર પાછો ભરે. વસુદેવ દેવકી પોતાના ગૃહે આવે, ગૃહે આવી અને સુખદેવ ગોસ્વામી કહે છે કે વસુદેવજી મનમાં વિચાર કરે કે આને વચન આપી દીધું, હવે મારા વચનનું પાલન કરું, આકાશવાણીના નિયમનું પાલન કરું, ભગવાનને બચાવું, શું કરું? અને એ સમયે શું ઘટના થઈ એ ઘટનાનું રસાસ્વાદન આપણે આવતીકાલની કથામાં કરશું. હરે કૃષ્ણ.